લેવિયનું પુસ્તક એનો પહેલો અધ્યાય. લેવિયનું પુસ્તક અધ્યાય પહેલો. અને યહોવાએ મૂસાને બોલાવીને મુલાકાત મંડપમાંથી તેની સાથે વાત કરતા કહ્યું કે ઇસરાયેલ પુત્રોને એમ કહે કે જ્યારે તમારામાંનો કોઈ માણસ યહોવાને અર્પણ ચઢાવે ત્યારે તે અર્પણ તમારે પશુમાંનું એટલે ઢોરમાંનું તથા ઘેટા બકરામાંનું ચઢાવવું. જો કોઈનું અર્પણ ઢોરના દહન્યાર્પણનું હોય તો તે એબરહિત નર ચઢાવે. તે તેને મુલાકાત મંડપના દ્વાર પાસે ચઢાવે કે તે પોતે યહોવાની આગળ માન્ય થાય, અને તે દહન્યાર્પણના માથા પર પોતાનો હાથ મૂકે અને પ્રાયશ્ચિત કરવા તે તેને સારું માન્ય થશે. અને તે વાછરડાને યહોવાની સન્મુખ તે કાપે, અને યાજકો એટલે હારૂનના પુત્રો તે રક્તને રજૂ કરે ને મુલાકાત મંડપના દ્વાર પાસેની વેદી પર ચોમેર તે રક્ત છાંટે, અને દહન્યાર્પણનું ચામડું તે ઉતારે ને કાપીને તેના ટુકડા કરે, અને હારૂન યાજકના પુત્રો વેદી પર અગ્નિ મૂકીને અગ્નિ પર લાકડા ગોઠવે, અને યાજકો એટલે હારૂનના પુત્રો તે ટુકડા મૂંડી તથા ચરબી વેદી પરના અગ્નિ પરના લાકડા ઉપર ગોઠવે, પણ તેના આંતરડા તથા તેના પગ તે પાણીથી ધોઈ નાખે, અને યાજક વેદી પર તે સઘળાનું દહન્યાર્પણ કરે તે યહોવાને સારું સુવાસિત દહન્યાર્પણ એટલે હોમયજ્ઞ છે. અને જો દહન્યાર્પણને માટે તેનું અર્પણ ટોળામાંથી એટલે ઘેટા બકરામાંથી કે બકરામાંથી હોય તો તે એબરહિત નર ચઢાવે, અને તે તેને વેદીની ઉત્તર બાજુએ યહોવાની સન્મુખ કાપે, અને યાજકો એટલે હારૂનના પુત્રો તેનું રક્ત વેદી પર ચોમેર છાંટે, અને તે તેને મૂંડી તથા ચરબી સુદ્ધા કાપીને તેના ટુકડા કરે, અને યાજક તેઓને વેદી પરના અગ્નિ પરના લાકડા પર ગોઠવે, પણ આંતરડા તથા પાયાને તે પાણીથી ધોઈ નાખે, અને યાજક તે બધું અર્પીને વેદી પર તેનું દહન કરે. તે યહોવાને સારું સુવાસિત દહન્યાર્પણ એટલે હોમયજ્ઞ છે. અને જો યહોવાને સારું તેનું અર્પણ દહન્યાર્પણને માટે પક્ષીઓનું હોય તો તે હોલાઓનું કે કબૂતરના બચ્ચાનું અર્પણ ચઢાવે, અને યાજક તેને વેદી પાસે લાવીને તેની મૂંડી મરડી નાખે ને વેદી પર તેનું રક્ત દહન કરે, અને તેનું રક્ત વેદીની બાજુએ નીકળી જવા દે, અને તે તેનો પોટો મેળ સુધા ઘાઈ લઈને વેદીની પૂર્વ બાજુએ રાખ નાખવાની જગ્યાએ ફેંકી દે, અને તે તેના પાંખો પાસેથી ચીરે પણ તેના બે ભાગ પાડી ન દે, અને યાજક વેદી પરના અગ્નિ પરના લાકડા પર તેનું દહન કરે. તે યહોવાને સારું સુવાસિત દહન્યાર્પણ એટલે હોમયજ્ઞ છે. લેવિયનું પુસ્તક એનો બીજો અધ્યાય. લેવિયનું પુસ્તક અધ્યાય બીજો. અને જ્યારે કોઈ જણ યહોવાને ખાદ્યાર્પણ ચઢાવે ત્યારે તેનું અર્પણ મેદાનું હોય, અને તે તેના પર તેલ રેડે ને તે પર લોબાન મૂકે, અને તે હારૂનના પુત્રોની પાસે એટલે યાજકોની પાસે તે લાવે, અને તે તેમાંથી એક મુઠ્ઠી પર મેદો તથા તેલ ને તે પરનો સઘળો લોબાન લે, અને યાજક યાદગીરીને માટે યહોવાને સારું સુવાસિત હોમયજ્ઞ તરીકે વેદી પર તેનું દહન કરે, અને ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારૂનનું તથા તેના પુત્રોનું થાય. તે યહોવાના હોમયજ્ઞોમાં પરમ પવિત્ર વસ્તુ છે. અને જો તું ભઠ્ઠીમાં પકાવેલું ખાદ્યાર્પણ લાવે તો તે તેલથી મોહેલા મેદાના બે ખમીર પોળીઓ અથવા તેલ ચોપડેલા બે ખમીર ખાખરા હોય, અને જો તારું અર્પણ તવામાં પકાવેલું ખાદ્યાર્પણ હોય તો તે તેલે મોહેલા બે ખમીર મેદાનું હોય, તારે તેને ભાંગવું ને તેના કકડા કરીને તે પર તેલ રેડવું, તે ખાદ્યાર્પણ છે. અને જો તારું ખાદ્યાર્પણ કડાઈમાં પકાવેલું હોય તો તે તેલમાં તળીને મેદાનું બનાવવું, અને એવી વસ્તુઓનું બનેલું ખાદ્યાર્પણ તારે યહોવાની આગળ લાવવું, અને તે યાજક આગળ રજૂ કરવું ને તેને વેદી પાસે લાવે, અને યાજક તે ખાદ્યાર્પણમાંથી કેટલુંક યાદગીરી દાખલ કરી લઈને વેદી પર તેનું દહન કરે. તે યહોવાને સારું સુવાસિત હોમયજ્ઞ છે. અને આ ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારૂનનું તથા તેના પુત્રોનું થાય. તે યહોવાના હોમયજ્ઞમાં પરમ પવિત્ર વસ્તુ છે. જે ખાદ્યાર્પણ તમે યહોવા પ્રત્યે ચઢાવો તેઓમાંનું કોઈ પણ ખમીરવાળું બનાવેલું ન હોય કેમ કે તમારે યહોવાના હોમયજ્ઞ તરીકે કંઈ પણ ખમીરનું અથવા કંઈ પણ મધનું દહન કરવું નહીં. પ્રથમ ફળના અર્પણ તરીકે તેઓને તમારે યહોવા પ્રત્યે ચઢાવવા, પણ સુવાસને સારું વેદી પર તેઓ ચડે નહીં. અને તારે તારા ખાદ્યાર્પણના પ્રત્યેક અર્પણને મીઠાથી સલૂણું કરવું, અને તારા ખાદ્યાર્પણમાં તું તારા દેવના કરારના મીઠાની ખામી રહેવા ન દે. તારા પ્રત્યેક અર્પણ સાથે તારે મીઠું ચઢાવવું, અને જો તું યહોવા પ્રત્યે પ્રથમ ફળનું ખાદ્યાર્પણ ચઢાવે તો તારા પ્રથમ ફળના ખાદ્યાર્પણને સારું ભરેલા કણસલા અંગારા પર શેકીને તાજા કણસલાનો પોંક પાડીને તારે ચઢાવો, અને તે પર તારે તેલ રેડવું ને તે પર લોબાન મૂકવો. તે ખાદ્યાર્પણ છે. અને યાજક યાદગીરીને સારું તે પોંકમાંથી થોડો પોંક તથા તે તેલમાંથી થોડું તેલ તથા તે પરનો સઘળો લોબાન લઈને તેઓનું દહન કરે. તે યહોવાને સારું હોમયજ્ઞ છે. લેવ્યનું પુસ્તક એનો ત્રીજો અધ્યાય. લેવ્યનું પુસ્તક એનો ત્રીજો અધ્યાય. અને જો તેનું અર્પણ શાંતિઅર્પણનો યજ્ઞ હોય, અને જો તે ઢોર ચડાવે, પછી તે નર હોય કે નારી હોય, તો યહોવા પ્રત્યે તે એબરહિતનું ચડાવે, અને તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે ને મુલાકાત મંડપના દ્વાર પાસે તેને કાપે, અને યાજકો એટલે હારૂના પુત્રો વેદી પર ચોમેર તેનું રક્ત છાંટે, અને તે શાંત્યાર્પણના યજ્ઞમાંથી યહોવા પ્રત્યે હોમયજ્ઞ ચઢાવે. આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડા પરની સઘળી ચરબી તથા બંને ગોરડા તથા તેઓ પરની જે ચરબી જાંઘો પાસે હોય છે તે તથા ગુરદા સાથે કલેજા પરનું અંતર પણ તે કાઢી લે, અને આ હારૂનના પુત્રો વેદી પરના અગ્નિ પરના લાકડા ઉપર દહન્યાર્પણ પર તેનું દહન કરે. તે યહોવાને સારું સુવાસિત હોમયજ્ઞ છે. અને જો યહોવાની આગળ શાંત્યાર્પણના યજ્ઞને સારું તેનું અર્પણ ઘેટા બકરાનું હોય, પછી તે નર હોય કે નારી હોય, તો પણ તે એબ રહીતનું ચઢાવે. જો તે હલવાનું અર્પણ ચઢાવે તો તેને યહોવાની આગળ ચઢાવે, અને તે પોતાના અર્પણના માથા પર પોતાનો હાથ મૂકે ને મુલાકાત મંડપની આગળ તેને કાપે, અને હારૂનના પુત્રો તેનું રક્ત વેદી પર ચોમેર છાંટે, અને શાંત્યાર્પણોના યજ્ઞમાંથી તે યહોવાને સારું હોમયજ્ઞ ચઢાવે. તેની ચરબી તથા તેની પૂછડી નાખીને આખી કરોળના હાડકાની લગોલગથી તે કાપી દે, અને આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડા પરની સઘળી ચરબી તથા બંને ગુરદા તથા તેઓ પરની જે ચરબી જાંઘો પાસે હોય છે તે તથા ગુરદા સાથે કલેજા પરનું અંતર પણ તે કાઢી લે, અને યાજક વેદી પર તેનું દહન કરે. તે યહોવાને સારું હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે. અને જો તેનું અર્પણ બકરાનું હોય તો તે યહોવાને ચઢાવે, અને તેના માથા પર પોતાનો હાથ મૂકે ને મુલાકાત મંડપની આગળ તેને કાપે, અને હારૂનના પુત્રો તેનું રક્ત વેદી પર ચોમેર છાંટે, અને તેમાંથી પોતાનું અર્પણ ચઢાવે, એટલે યહોવાને સારું હોમયજ્ઞ. એટલે આંતરડાની આસપાસની ચરબી તથા આંતરડા પરની સઘળી ચરબી તથા બંને ગુરદા તથા તેઓ પરની જે ચરબી જાંઘો પાસે હોય છે તે તથા ગુરદા સાથે કલેજા પરનું અંતર પણ તે કાઢી લે, અને યાજક વેદી પર તેમનું દહન કરે. તે સુવાસને સારું હોમયજ્ઞરૂપ ખાદ્ય પદાર્થ છે. સઘળી ચરબી યહોવાની છે. તમારી વંશ પરંપરા તમારા સઘળા રહેઠાણોમાં એ હંમેશના માટે તમારો વિધિ થાય, એટલે કે ચરબી કે રક્ત તમારે ખાવું જ નહીં. લેવ્યનું પુસ્તક એનો ચોથો અધ્યાય. લેવ્યનું પુસ્તક અધ્યાય ચોથો. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસરાયેલ પુત્રોને એમ કહે કે જે કૃત્યો કરવાની યહોવાએ મના કરી છે તેઓમાંના કોઈ વિશે કોઈ જણ અજાણે પાપમાં પડીને તેઓમાંનું કોઈ કૃત્ય કરે તે વિશે આ નિયમ છે. જો અભિષેક યાજક પાપ કરીને લોકો પર દોષ લાવે તો જે પાપ તેણે કર્યું હોય એને લીધે પાપાર્થાપણને સારું તે યહોવા પ્રત્યે એક એબરહિત જુવાન વાછરડો ચઢાવે, અને તે વાછરડાને મુલાકાત મંડપના દ્વાર પાસે યહોવાની આગળ લાવે, અને વાછરડાના માથા પર તે પોતાનો હાથ મૂકે ને યહોવાની આગળ તે વાછરડાને કાપે, અને તે અભિષેક યાજક તે વાછરડાના રક્તમાંથી કેટલુંક લઈને મુલાકાત મંડપમાં લાવે, અને યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને તે રક્તમાંથી યહોવાની આગળ પવિત્ર સ્થાનના પડદાની સામે સાત વાર છાંટે અને સુવાસિત ધૂપની જે વેદી મુલાકાત મંડપમાં યહોવાની આગળ છે તેના સિંહ પર યાજક તે રક્તમાંથી ચોપડે અને જે યજ્ઞવેદી મુલાકાત મંડપના દ્વાર પાસે છે તેના થડમાં વાછરડાનું સઘળું રક્ત તે ઢોળી દે અને પાપાર્થાપણના વાછરડાની બધી ચરબી તે તેમાંથી કાઢી લે અને આંતરડાની આસપાસની ચરબી ને આંતરડા પરની સઘળી ચરબી ને બંને ગુર્દા તથા તેઓ પરની જે ચરબી જાંઘોની પાસે હોય છે તે ને કલેજા પરનું અંતરપણ ગુર્દા સુદ્ધા તે કાઢી લે જેમ તે શાંત્યર્પણના યજ્ઞના વાછરડામાંથી કાઢી લેવાય છે તેમ અને યાજક યજ્ઞવેદી પર તેઓનું દહન કરે અને એ વાછરડાનું ચામડું તથા તેનું સઘળું માંસ તથા તેની મૂંડી તથા તેના પાયા તથા તેના આંતરડા તથા તેનું છાણ એટલે બળદનું આખું ખોડિયું છાવણી બહાર કોઈ સ્વચ્છ જગાએ જ્યાં રાખ ઠારવી નખાય છે ત્યાં તે લઈ જાય ને ત્યાં લાકડા સળગાવીને તેને બાળી નાખે જ્યાં રાખ ઠારવી નખાય છે ત્યાં તેને બાળી નાખવામાં આવે અને જો ઇસ્રાયેલની આખી જમાત ચૂક કરે ને તે વાત મંડળીની નજરથી ગુપ્ત રખાયેલી હોય ને જે કૃત્યો કરવાની યહોવાએ મના કરેલી છે તેમાંનું કોઈ કૃત્ય કરીને તેઓ દોષિત થયા હોય તો જે પાપ તેઓએ કર્યું હોય તેની જાણ પડે ત્યારે મંડળી પાપાર્થાપણને માટે એક જુવાન વાછરડો ચઢાવે ને તેને મુલાકાત મંડપની આગળ લાવે અને જમાતના વડીલો યહોવાની આગળ તે વાછરડાના માથા પર પોતાનો હાથ મૂકે અને યહોવાની આગળ તે વાછરડો કપાય અને અભિષિક્ત યાજક તે વાછરડાના રક્તમાં લઈને મુલાકાત મંડપમાં લાવે અને યાજક પોતાની આંગળી તે રક્તમાં બોળીને યહોવાની આગળ પડદાની સામે તે સાત વાર છાંટે અને જે વેદી યહોવાની આગળ મુલાકાત મંડપમાં છે તેના સિંહ પર તે રક્તમાંથી તે લગાડે અને જે યજ્ઞવેદી મુલાકાત મંડપના દ્વાર પાસે છે તેના થડમાં તે સઘળું રક્ત તે ઢોળી દે અને તેમાંથી તેની બધી ચરબી કાઢી લઈને વેદી પર તેનું દહન કરે એ વાછરડાને તે પ્રમાણે કરે જેમ તેણે પાપાર્થાપણના વાછરડાનું કર્યું તેમ તે એનું પણ કરે અને યાજક તેઓને સારું પ્રાયશ્ચિત કરે ને તેઓને ક્ષમા કરવામાં આવશે અને વાછરડાને છાવણીની બહાર લઈ જાય ને જેમ પહેલા વાછરડાને તેણે બાળી નાખ્યો હતો તેમ તેને પણ બાળી દે તે જમાતને સારું પાપાર્થાપણ છે જ્યારે કોઈ અધિકારી પાપ કરીને જે બધા કૃત્યો કરવાની તેના દેવ યહોવાએ મના કરી છે તેમાંનું કોઈ અજાણે કરીને દોષિત થાય ત્યારે જો જે પાપી છે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે તો તે એક બકરાનું એટલે એબરહિત નરનું અર્પણ લાવે અને બકરાના માથા પર તે પોતાનો હાથ મૂકે ને જ્યાં યહોવાની આગળ દહન્યાર્પણ કપાય છે તે જગાએ તેને કાપે તે પાપાર્થાપણ છે અને યાજક પોતાની આંગળીથી પાપાર્થાપણના રક્તમાંનું લે ને યજ્ઞવેદીના શિંગ પર તે ચોપડે ને યજ્ઞવેદીના થડમાં તેનું રક્ત ધોળી દે અને શાંત્યાર્પણના યજ્ઞની ચરબીની જેમ તેની સઘળી ચરબીનું વેદી પર દહન કરે અને તેના પાપને લીધે યાજક તેને સારું પ્રાયશ્ચિત કરે એટલે તેને ક્ષમા કરવામાં આવશે અને જે કૃત્યો કરવાની યહોવાએ મના કરી છે તેમાંનું કોઈ પણ કરીને કોઈ સાધારણ માણસ અજાણ્યા પાપ કરે ને દોષમાં પડે ત્યારે જો જે પાપ વિશે તે દોષિત થયો હોય તેની તેને જાણ કરવામાં આવે તો તે એક એબરહિત બકરીનું અર્પણ ચઢાવે જે પાપ વિશે તે દોષિત થયો હોય તેને લીધે તે લાવે અને તે પોતાનો હાથ પાપાર્થાપણના માથા પર મૂકે ને દહન્યાર્પણની જગામાં પાપાર્થાપણ કાપે અને યાજક પોતાની આંગળી વડે તેના રક્તમાંનું લઈને યજ્ઞવેદીના શિંગ પર તે ચોપડે ને તેનું સઘળું રક્ત વેદીના થડમાં ઢોળી દે અને જેમ શાંત્યાર્પણના યજ્ઞની ચરબી કાઢી નાખવામાં આવે છે તેમ તેની સઘળી ચરબી તે કાઢી લે અને યાજક યહોવા પ્રત્યે સુવાસને કાજે વેદી પર તેનું દહન કરે અને યાજક તેને સારું પ્રાયશ્ચિત કરે એટલે તેને ક્ષમા કરવામાં આવશે અને જો તે પાપાર્થાપણને સારું હલવાનું અર્પણ લાવે તો તે એબરહિત નારી લાવે અને તે પોતાનો હાથ પાપાર્થાપણના માથા પર મૂકે ને જ્યાં દહન્યાર્પણ કપાય છે તે જગાએ પાપાર્થાપણને સારું તેને કાપે અને યાજક પોતાની આંગળી વડે પાપાર્થાપણના રક્તમાંનું લઈને યજ્ઞવેદીના શિંગ પર તે ચોપડે ને તેનું સઘળું રક્ત વેદીના થડમાં ઢોળી દે અને જેમ શાંત્યાર્પણના યજ્ઞમાંથી હલવાનની ચરબી કાઢી લેવામાં આવે છે તેમ તેની સઘળી ચરબી તે કાઢી લે અને યાજક યહોવાના હોમયજ્ઞોની રીત પ્રમાણે વેદી પર તેઓનું દહન કરે અને જે પાપ વિશે તે દોષિત થયો હોય તેને લીધે યાજક તેને સારું પ્રાયશ્ચિત કરે એટલે તેને ક્ષમા કરવામાં આવશે. લેવીયનું પુસ્તક એનો પાંચમો અધ્યાય. લેવીયનું પુસ્તક અધ્યાય પાંચમો. અને જો કોઈ જણ સાક્ષી હોવા છતાંય તેને શપથ લેવામાં આવે ત્યારે તેણે જે જોયું હોય કે જાણતો હોય તે જાહેર ન કરીને પાપમાં પડે તો તેનો અન્યાય તેને માથે છે. અથવા જો કોઈ માણસ કોઈ અશુદ્ધ વસ્તુનો એટલે અશુદ્ધ પશુના મૂર્દાનો કે અશુદ્ધ ઢોરના મૂર્દાનો કે અશુદ્ધ સરપેટિયાના મૂર્દાનો સ્પર્શ કરે ને તેના જાણવામાં ન આવતા તે અશુદ્ધ હોય તો તે દોષિત ગણાય. અથવા કોઈ પણ અશુદ્ધતાથી કોઈ માણસ અશુદ્ધ થયો હોય તેની અશુદ્ધતાનો જો કોઈ સ્પર્શ કરે ને તે તેના જાણવામાં આવે હોય તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યારે તે દોષિત ગણાય. અથવા જો કોઈ માણસ ભૂંડું કરવાના કે ભલું કરવાના સ્વાગન પોતાના હોઠથી વગર વિચારે ખાય કે વગર વિચારે સ્વાગન ખાઈને ગમે તે કહે ને જો તે તેના જાણવામાં આવ્યું ન હોય તો જ્યારે તે તેના જાણવામાં આવે ત્યારે તે તેનાથી એક વિશે દોષિત ઠરે. અને જ્યારે તે તેઓમાંથી એક વિશે દોષિત ઠરે ત્યારે એમ થાય કે જે વિશે તેણે પાપ કર્યું હોય તે કબૂલ કરે અને જે પાપ તેણે કર્યું હોય તેને લીધે યહોવાને સારું તે પોતાનું દહન્યાર્પણ લાવે એટલે પાપાર્થપણને સારું ટોળામાંથી નારી જાતિનું એક હલવાન કે બકરી અને યાજક તેના પાપને લીધે તેને સારું પ્રાયશ્ચિત કરે. અને જો હલવાન લાવવું એના ગજા ઉપરાંત હોય તો જે પાપ તેણે કર્યું હોય તેને લીધે દહન્યાર્પણને માટે તે યહોવાને સારું બે હોલા કે કબૂતરના બે બચ્ચા લાવે એક પાપાર્થપણને સારું ને બીજું દહન્યાર્પણને સારું અને તેઓને યાજક પાસે લાવે ને પાપાર્થપણને માટે જે હોય તેને તે પ્રથમ ચડાવે ને તેની ગરદન પરથી તેની મૂંડી મરડી નાખે પણ તેના બે ભાગ પાડી ન દે અને તે પાપાર્થપણના રક્તમાંનું વેદીની બાજુ પર છાંટે અને બાકીનું રક્ત વેદીના થડબા નીકળી જવા દે તે પાપાર્થપણ છે અને બીજાનું પણ તે વિધિ પ્રમાણે દહન્યાર્પણ ચડાવે અને તેણે જે પાપ કર્યું હોય તેને લીધે યાજક તેને સારું પ્રાયશ્ચિત કરે એટલે તેને ક્ષમા કરવામાં આવશે. અને જો બે હોલા કે કબૂતરના બે બચ્ચા મેળવવા એ તેના ગજા ઉપરાંત હોય તો પોતે જે પાપ કર્યું હોય તેને લીધે પાપાર્થાપણને માટે એક દશાંશ એફા મેદાનું તે પોતાને માટે અર્પણ ચઢાવે તે પર તે કંઈ તેલ ન રેડે ને તે પર તે કંઈ લોબાન ન મૂકે કેમ કે તે તો પાપાર્થાપણ છે. અને તેને યાજક પાસે લાવે ને યાજક દાખલગીરી દાખલ તેમાંથી ખોબાભર લઈને વેદી પર યહોવાના હોમયજ્ઞ ઉપર તેનું દહન કરે તે પાપાર્થાપણ છે. અને આ કૃત્યોમાંના જે કોઈ વિશે તેણે પાપ કર્યું હોય તેને લીધે યાજક તેને સારું પ્રાયશ્ચિત કરે એટલે તેને ક્ષમા કરવામાં આવશે અને ખાધ્યાર્પણની જેમ બાકીનું યાજકનું થાય. અને યહોવાએ મૂસાને કહ્યું જો કોઈ માણસ ઉલ્લંઘન કરીને યહોવાની પવિત્ર વસ્તુઓ વિશે અજાણ્યા પાપ કરે તો તે યહોવા પ્રત્યે પોતાનું દોષાર્થાપણ લાવે ટોળામાંથી એબ વગરનું એક ઘેટો એટલે તું ઠરાવે એટલા શેકેલ રૂપુ પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે દોષાર્થાપણને માટે લાવે અને જે પવિત્ર વસ્તુ વિશે તેણે પાપ કર્યું હોય તેનો બદલો તે ભરી આપે ને વળી તેનો એક પંચમાંશ તેના ઉમેરીને યાજકને તે આપે અને યાજક તેને સારું દોષાર્થાપણના ઘેટા વડે પ્રાયશ્ચિત કરે એટલે તેને ક્ષમા કરવામાં આવશે. અને જો કોઈ માણસ જે કામો કરવાની યહોવાએ મના કરી છે તેમાંનું કોઈ પણ કરીને પાપ કરે તો જો તેણે અજાણતા કર્યું હોય તો પણ તે દોષિત છે તેનો અન્યાય તેને માથે તે દોષાર્થાપણને સારું ટોળામાંનો ધારા ઠરાવ્યા પ્રમાણેનો એબરહિત ઘેટો યાજક પાસે લાવે અને જે ચૂક કરે તેણે અજાણતા એટલે અજાણ્યા વગર કરીને તે વિશે યાજક તેને સારું પ્રાયશ્ચિત કરે એટલે તેને ક્ષમા કરવામાં આવશે તે દોષાર્થા પણ છે તે નિશ્ચય યહોવા આગળ દોષિત છે. લેવીયનું પુસ્તક એનો છઠ્ઠો અધ્યાય. લેવીયનું પુસ્તક અધ્યાય છઠ્ઠો. અને યહોવાએ મૂસાને કહ્યું કે જો કોઈ જણ પાપ કરે ને યહોવાની વિરુદ્ધ અપરાધ કરીને અનામતની બાબતમાં કે ગીરો મૂકવાની બાબતમાં કે લૂંટફાટની બાબતમાં પોતાના પડોશીને દગો દે કે તેણે પોતાના પડોશી પર જુલમ ગુજાર્યો હોય અથવા કોઈ ખોવાયેલી વસ્તુ તેને જડી હોય તે વિશે દગો કરે ને જૂઠા સ્વાગન ખાય. જો કોઈ માણસ આ સઘળામાંથી કંઈ પણ કરીને પાપ કરે, જો તે પાપ કરીને દોષિત થયો હોય તો એમ થાય કે જે તેણે પડાવી લીધું હોય અથવા જે વસ્તુ તેણે જુલમથી મેળવી હોય અથવા જે અનામતી તેને સોંપાયેલી હોય અથવા જે ચોરાયેલી વસ્તુ તેને મળી હોય અથવા જે કોઈ ચીજ વિશે તેણે જૂઠા સોગંદ ખાધા હોય તે પાછી આપે, તે ભરી પૂરીને પાછું આપે. એટલું જ નહીં પણ એમાંથી એક પંચમાશ ઉમેરે, તે દોષિત ઠરે તે જ દિવસે તેણે જેનું તે હોય તેને તે આપવું અને તે યહોવાની આગળ પોતાનું દોષાર્થાર્પણ કરે. એટલે તોડામાંનો ધરાર ઠરાવ્યા પ્રમાણેનો હેબ્રાઇટ ઘેટો યાજક પાસે દોષાર્થાર્પણ માટે લાવે અને યાજક યહોવાની સન્મુખ તેને સારું પ્રાયશ્ચિત કરે. એટલે જે કોઈ કૃત્યથી તે દોષિત થયો હોય તેની તેને ક્ષમા કરવામાં આવશે. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂનને તથા તેના પુત્રોને એમ ફરમાવ કે દહન્યાર્પણનો નિયમ આ છે, દહન્યાર્પણ આખી રાત સવાર સુધી વેદી પરની કઢાઈ ઉપર રહે અને વેદીના અગ્નિને તેની ઉપર સળગતો રાખો અને યાજક પોતાનું શરણનું વસ્ત્ર પહેરે અને પોતાના દેહ પર પોતાની શરણની ઇજાર પહેરે અને અગ્નિએ ભસ્મ કરેલા વેદી પરના દહન્યાર્પણની લાખ રણીને તે વેદી પાસે મૂકે અને તે પોતાના વસ્ત્ર ઉતારે ને બીજા વસ્ત્ર પહેરીને તે રાખને છાવણી બહાર સ્વચ્છ જગ્યાએ લઈ જાય અને વેદી પરના અગ્નિને તે પર સળગતો રાખવો અને તેને હુલવાઈ જવા ન દેવો. અને દર સવારે યાજક તે પર લાકડા બાળે ને તેના પર દહન્યાર્પણ ગોઠવે ને તેના ઉપર શાંત્યાર્પણનું ચરબીનું દહન કરે. અગ્નિને વેદી પર અખંડ સળગતો રાખવો, તેને હુલવાઈ જવા ન દેવો. અને ખાદ્યાર્પણનો નિયમ આ છે, હારૂનના પુત્રો તેને યહોવાની સન્મુખ વેદી પાસે ચઢાવે અને તેમાંથી એક ખોબાભર ખાદ્યાર્પણનો મેદો તથા તેનું તેલ ને ખાદ્યાર્પણનો બધો લોબાન લઈને યાદગીરીની દાખલ યહોવાને સારું સુવાસને અર્થે વેદી ઉપર તેનું દહન કરે અને તેમાંથી જે બાકી રહે તે હારૂન તથા તેના પુત્રો ખાય. તેને પવિત્ર જગામાં ખમીર વગર ખાવું, મુલાકાત મંડપના આંગણામાં તેઓ તે ખાય, તેને ખમીર સહિત પકાવવું નહીં. મેં મારા હોમયજ્ઞોમાંથી તેઓને પોતાના હિસ્સા દાખલા આપ્યું છે. પાપાર્થાપણની પેઠે તથા ખાદ્યાર્પણની જેમ તે પરમ પવિત્ર છે. હારૂન પુત્રોમાંનો પ્રત્યેક પુરુષ યહોવાના હોમયજ્ઞોમાંથી તેમના જાથુના તથા વંશ પરંપરાના હક તરીકે તે ખાય. જે કોઈ તેમનો સ્પર્શ કરે તે શુદ્ધ હોય. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂનનો અભિષેક થાય તે દિવસે તેણે તથા તેના પુત્રોએ યહોવાને આ અર્પણ કરવું, એટલે ખાદ્યાર્પણને સારું જાથું એક દશાંશ એફા મેદો, તેમાંથી અડધો સવારે ને અડધો સાંજે તેને કઢાઈમાં તેલથી તળવો. જ્યારે તે તળાઈ રહે ત્યારે તેને અંદર લાવવો. તળેલા મેદાના ચોસલા પાડીને યહોવા પ્રત્યે સુવાસને અર્થે તારે ખાદ્યાર્પણ ચઢાવવું અને તેના પુત્રોમાંનો જે અભિષેક યાજક તેની પદવીએ આવે તે ચઢાવે. જાથુના વિધિથી તેનું યહોવાને સારું તેનું પૂરેપૂરું દહન કરાય અને યાજકના પ્રત્યેક ખાદ્યાર્પણનું પૂરેપૂરું દહન કરવું તે ખાવું નહીં. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂનને તથા તેના પુત્રોને એમ કહે કે પાપાર્થાપણનો નિયમ આ છે, જ્યાં દહન્યાર્પણ કપાય છે ત્યાં યહોવાની આગળ પાપાર્થાપણ પણ કપાય, તે પરમ પવિત્ર છે. જે યાજક તે વડે પાપાર્થાપણ કરે તે ખાય. પવિત્ર જગામાં એટલે મુલાકાત મંડપના આંગણામાં તે ખાવામાં આવે. જે કંઈ તેના માંસનો સ્પર્શ કરે તે શુદ્ધ ગણાય. અને જ્યારે તેના રક્તમાંનું કંઈક કોઈ વસ્ત્ર પર છંટાય ત્યારે તેના પર તે છંટાય હોય તેને ત્યારે પવિત્ર જગામાં ધોઈ નાખવું. પણ જે હાલનામાં તે બફાવ્યું હોય તે હાલને ભાંગી નાખવું. અને જો પિત્તળના વાસણમાં તે બફાયું હોય તો તેને માંજીને પાણીએ વીછળવું. યાજકોમાંનો દરેક પુરુષ તે ખાય તે પરમ પવિત્ર છે. અને જેના રક્તમાંનું પવિત્ર સ્થાનમાં પ્રાયશ્ચિત કરવા સારું મુલાકાત મંડપમાં કંઈ લાવવામાં આવ્યું હોય એવું કોઈ પાપાર્થાપણ ખવાય નહીં, તેને અગ્નિમાં બાળી નાખવું. લેવીયનું પુસ્તક એનો સાતમો અધ્યાય. લેવીયનું પુસ્તક અધ્યાય સાતમો. અને દોષાર્પણનો નિયમ આ છે, તે પરમ પવિત્ર છે. જે જગાએ દહનિયાર પણ કપાય છે ત્યાં તેઓ દોસાર્થા પણ કાપે અને તેનું રક્ત તે વેદી પર ચોગરદમ છાંટે અને તે તેમાંથી બધી ચરબીનું અર્પણ કરે. પુષ્ટ પૂછડી તથા આંતરડા ઉપરની ચરબી તથા બંને ગુર્દા તથા તેઓ ઉપરની જે ચરબી જાંઘોની પાસે હોય છે તે તથા કલેજા પરનું અંતર પણ ગુર્દા સુદ્ધા કાઢી લેવા અને યાજક યહોવા પ્રત્યે હોમયજ્ઞને સારું વેદી પર તેનું દહન કરે. તે દોષાર્થા પણ છે. યાજકોમાંનો દરેક પુરુષ તે ખાય. પવિત્ર જગામાં તે ખાવામાં આવે તે પરમ પવિત્ર છે. જેવું પાપાર્થા પણ તેવું દોષાર્થા પણ છે. તેઓને માટે એક જ નિયમ છે, જે યાજક તે વડે પ્રાયશ્ચિત કરે તેને તે મળે. અને જે યાજક કોઈ માણસનું દહનયાર પણ ચઢાવે તે જ યાજક પોતે ચઢાવેલા દહનયાર પરનું ચામડું પોતાને સારું લે અને ભઠ્ઠીમાં પકાવેલું તથા કઢાઈમાં ને તવામાં તળેલું સર્વ કાધ્યાર પણ તે ચઢાવનાર યાજકનું થાય અને સર્વ તેલવાળું કે કોરું ખાધ્યાર પણ હારૂનના સર્વ પુત્રો લે. દરેક સરખે ભાગે તે લે. અને શાંત્યાર્પણનો યજ્ઞ યહોવા પ્રત્યે કોઈ ચઢાવે તો તેનો નિયમ આ છે. જો આભાર સ્તુતિને અર્થે તે ચઢાવે તો તે આભારાર્થાર્પણની સાથે તેલમાં મોહેલી ખમીર વગરની પોળીઓ તથા તેલ ચોપેલા ખમીર વગરના ખાખરા તથા તેલમાં આંબોળેલા મેદાની તેલ મોહેલી પોળીઓ ચઢાવે. આભાર સ્તુતિને અર્થે પોતાના શાંત્યાર્પણના યજ્ઞ સાથે ખમીરી રોટલીની પોળીઓનું અર્પણ તે ચઢાવે અને તેમાંના પ્રત્યેક અર્પણમાંથી એક એક વસ્તુ યહોવાને સારું ઉછાલ્યાર્પણ તરીકે તે ચઢાવે. શાંત્યાર્પણોનું રક્ત છાંટનાર યાજકને જ તે મળે. અને આભાર સ્તુતિને માટેના શાંત્યાર્પણોના યજ્ઞનું માંસ અર્પણને દિવસે જ તે ખાઈ જાય. તેમાંથી કંઈ પણ સવાર સુધી રહેવા ન દે. પણ જો તેનું યજ્ઞાર્પણ એ કોઈ માનતા કે ઐચ્છિકાર્પણ હોય તો તે જ દિવસે તે પોતાનું અર્પણ ચઢાવે. તે દિવસે તે ખાય અને તેમાંનું બાકી રહેલું તે બીજે દિવસે ખાય. પણ તે યજ્ઞના માંસમાંનું જે કંઈ ત્રીજા દિવસ સુધી રહે તેને અગ્નિમાં બાળી નાખવું. અને જો તેના શાંત્યાર્પણના યજ્ઞના માંસમાંનું કંઈ પણ ત્રીજે દિવસે ખાવામાં આવે તો તે માન્ય થશે નહીં. તે જ અર્પણ કરનારના લાભમાં તે ગણાશે પણ નહીં, તે અમંગળ ગણાશે. ને જે માણસ તેમાંનું ખાશે તેનો દોષ તેને માથે. અને જે માંસને કોઈ અશુદ્ધ વસ્તુનો સ્પર્શ થાય તે ખાય નહીં, તેને અગ્નિમાં બાળી નાખવું. અને પ્રત્યેક જે શુદ્ધ હોય તે માંસ ખાય. પણ જે જન પોતાનું અંગ અશુદ્ધ હોવા છતાં યહોવાને માટેના શાંત્યાર્પણના યજ્ઞનું માંસ ખાય તે માણસ પોતાના લોકમાંથી અલગ કરાય. અને જે કોઈ માણસ અશુદ્ધ વસ્તુનો એટલે મનુષ્યના અશુદ્ધપણાનો કે અશુદ્ધ પશુનો કે કોઈપણ અશુદ્ધ કે અમંગળ વસ્તુનો સ્પર્શ કરે ને યહોવાને માટેના શાંત્યાર્પણના યજ્ઞનું માંસ ખાય તે પોતાના લોકમાંથી અલગ કરાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસરાયેલ પુત્રોને એમ કહે કે બળદની કે ઘેટાની કે બકરાની કંઈ પણ ચરબી તમે ન ખાઓ અને મૂળદાલની ચરબી તથા જાનવરોએ ફાળી ખાધેલાની ચરબી બીજા કોઈ કામમાં વપરાય ખરી, પણ તમારે તે કદી ખાવી નહીં. કેમ કે માણસો યહોવા પ્રત્યે જે પશુનો હોમયજ્ઞ ચઢાવે છે તેની ચરબી જે કોઈ ખાય તે ખાનાર માણસ પોતાના લોકો મધ્ય પણ અલગ કરાય. અને તમે કોઈપણ પ્રકારનું રક્ત પછી તે પશુનું હોય કે કંઈ પક્ષીનું હોય તે તમારામાં કોઈ પણ રહેઠાણમાં ન ખાઓ. જે માણસ કંઈ પણ રક્ત ખાય તે માણસ પોતાના લોકોમાંથી અલગ કરાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસરાયેલ પુત્રોને એમ કહે કે જે કોઈ પોતાના શાંત્યાર્પણનો યજ્ઞ યહોવા પ્રત્યે ચઢાવે તે પોતાના શાંત્યાર્પણના યજ્ઞમાંથી યહોવા પાસે અર્પણ લાવે. તે પોતાના હાથે યહોવાના હોમયજ્ઞો લાવે. તે ચરબી સહિત સીનો લાવે એ માટે કે તે સીનાની આંત્યાર્પણને સારું યહોવાની સન્મુખ આરતી કરાય. અને યાજક વેદી પર ચરબીનું દહન કરે, પણ સીનો હારૂન તથા તેના પુત્રો લે. અને તમારા શાંત્યાર્પણોના યજ્ઞોમાંથી જમણું બાવળું ઉછાલ્યાર્પણને સારું તમારે યાજકને આપવું. એ જમણું બાવળું હારૂનના પુત્રોમાંનો જે શાંત્યાર્પણોનું રક્ત તથા ચરબી ચઢાવે તેનું થાય. કેમ કે આર્તિક સીનો તથા ઉછાલિત બાવળું ઇસરાયેલ પુત્ર પાસેથી તેઓના શાંત્યાર્પણોના યજ્ઞોમાંથી મેં લીધા છે. ને મેં હારૂન યાજકને તથા તેના પુત્રોને ઇસરાયેલ પુત્રો તરફથી તેઓના જાથુના દાપા તરીકે આપ્યા છે. યહોવાની સેવા કરવાને હારૂનને તથા તેના પુત્રોને યાજક તરીકે તેણે રજૂ કર્યા. તે જ દિવસે યહોવાના હોમયજ્ઞોમાંથી તેનો અભિષેકનો હિસ્સો તથા તેના પુત્રોનો અભિષેકનો હિસ્સો તે આ પ્રમાણે છે. એ વિશે યહોવાએ જે દિવસે તેઓનો અભિષેક થયો તે દિવસે એવી આજ્ઞા કરી કે ઇસરાયલ પુત્રો તેઓને તે આપે. તે વંશ પરંપરા તેઓનું સદાનું દાપુ છે, દહન્યાર્પણનો, ખાદ્યાર્પણનો તથા પાપાર્થાપણનો તથા દોષાર્થાપણનો તથા પ્રતિષ્ઠા ક્રિયાનો તથા શાંત્યાર્પણનો યજ્ઞનો નિયમ એ જ છે. સિનાઈના અરણ્યમાં યહોવાને સારું અર્પણ ચઢાવવાની ઇસરાયલ પુત્રોને તેણે આજ્ઞા કરી. તે દિવસે યહોવાએ સિનાઇ પર્વતમાં મૂસાને એ આજ્ઞા આપી. લેવીયનું પુસ્તક એનો આઠમો અધ્યાય. લેવીયનું પુસ્તક એનો અધ્યાય આઠમો. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂન તથા તેની સાથે તેના પુત્રો તથા વસ્ત્રો તથા અભિષેકનું તેલ તથા ખાદ્યાર્પણનો બળદ તથા બે ઘેટા તથા બે ખમી રોટલીઓની ટોપલી તેઓને લઈને મુલાકાત મંડપના આગળ આગળ આખી જમાતને ભેગી કર. અને યહોવાએ તેને આપેલી આજ્ઞા પ્રમાણે મૂસાએ કર્યું. અને મુલાકાત મંડપના બારણા આગળ જમાતની સભા એકઠી થઈ. અને મૂસાએ સભાને કહ્યું કે યહોવાએ જે ક્રિયા કરવાની આજ્ઞા કરી છે તે આ છે. અને મૂસાએ હારૂનને તથા તેના પુત્રોને લાવીને તેઓને પાણીથી સ્નાન કરાવ્યું. અને તેણે હારૂનને અંગોરખો પહેરાવ્યો ને તેની કમરે કમરબંધ બાંધ્યો ને તેને જામો પહેરાવ્યો ને તેને એફોદ પહેરાવ્યો ને તેને એફોદનો કારીગરીથી વણેલો પટકો તેની કમરે બાંધ્યો અને એ વડે તેણે તેના શરીર સાથે તે બાંધ્યો અને તેણે તેને ઉરપત્ર પહેરાવ્યું અને ઉરપત્રમાં તેણે ઉરીમ તથા તુમીમ જડ્યા અને તેણે તેને માથે પાઘડી પહેરાવી અને પાઘડીને મોખરે તેણે સોનાનું પતરું એટલે પવિત્ર મુંગત ચોળ્યો જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ. અને મૂસાએ અભિષેકનું તેલ લઈને મંડપનો તથા તેના સઘળાનો અભિષેક કર્યો ને તેઓને પાવન કર્યા અને તેમાંનું તેણે વેદી પર સાત વાર છાંટ્યું ને વેદીને તથા તેના સર્વ વાસણોને અને હોજને તથા તેના તળિયાને પાવન કરવા સારું તેઓનો અભિષેક કર્યો. અને તેણે અભિષેકના તેલમાંથી હારૂનના માથા પર રેડીને તેના પાવન કરવા સારું તેનો અભિષેક કર્યો. અને મૂસાએ હારૂનના પુત્રને હાજર કરીને તેઓને અંગરખા પહેરાવ્યા ને તેઓની કમરે પટકા બાંધ્યા ને તેઓને માથે ફાળિયા બાંધ્યા જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ. અને તે પાપાર્થાપણના બળદને લાવ્યો અને હારૂનને તથા તેના પુત્રોએ પાપાર્થાપણના બળદના માથા પર તેના હાથ મૂક્યા અને તેણે તે કાપ્યો. અને મૂસાએ રક્ત લઈને પોતાની આંગળીથી વેદીના શિંગની આસપાસ તે ચોપડ્યું ને વેદીને શુદ્ધ કરી ને બાકીનું રક્ત વેદીના થળમાં તેને માટે પ્રાયશ્ચિત કરવાને રેડી દીધું ને તેને પાવન કરી. અને મૂસાએ આંતરડા પરની બધી ચરબી તથા કલેજા પરનું આંતરપળ તથા બંને ગુર્દા તથા તેઓની ચરબી લઈને વેદી પર તેનું દહન કર્યું. પણ બળદનું બાકીનું ખોળિયું તથા તેનું ચામડું તથા તેનું માંસ તથા તેનું છાણ તેણે છાવણી બહાર અગ્નિથી બાળી નાખ્યા એમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ. અને તેણે દહન્યાર્પણનો ઘેટો રજૂ કર્યો અને હારૂને તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર પોતાનો હાથ મૂક્યો અને તેણે તે કાપ્યો. અને મૂસાએ વેદી પર ચોગરદમ તેનું રક્ત છાંટ્યું અને તેણે તે ઘેટાને કાપીને તેના ટુકડા કર્યા. અને મૂસાએ તેની મૂંડીનું તથા ટુકડાનું તથા ચરબીનું દહન કર્યું અને તેણે પાણીથી તેના આંતરડા તથા પાયા ધોયા. અને મૂસાએ વેદી પર આખા ઘેટાનું દહન કર્યું. તે સુવાસને સારું દહન્યાર્પણ હતું, તે યહોવાને સારું હોમયજ્ઞ હતું જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ. અને તેણે બીજા ઘેટાને એટલે પ્રતિષ્ઠાના ઘેટાને રજૂ કર્યો અને હારૂને તથા તેના પુત્રોએ તે ઘેટાના માથા પર પોતાનો હાથ મૂક્યો અને તેણે તે કાપ્યો. અને મૂસાએ તેના રક્તમાંથી લઈને હારૂનના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તે લગાડ્યું. અને હારૂનના પુત્રોને હાજર કરીને મૂસાએ તે રક્તમાંથી તેઓના જમણા કાનની ટીસી પર તથા તેઓના જમણા હાથના અંગૂઠા પર તથા તેઓના જમણા પગના અંગૂઠા પર તે લગાડ્યું. અને મૂસાએ તે રક્ત વેદી પર ચોગરદમ છાંટ્યું અને તેની ચરબી તથા પુષ્ઠ પૂંછડી તથા આંતરડા પરની બધી ચરબી તથા કલેજા પરનું અંતરપળ તથા બંને ગુર્દા તથા તેની ચરબી તથા જમણું બાહુડું તે તેણે લીધા. અને જે બે ખમી રોટલીની ટોપલી યહોવાની સન્મુખ હતી તેમાંથી તેણે એક બે ખમીર પોળી તથા તેલમાં મોહેલી રોટલીની એક ચાનકી તથા એક ખાખરો લઈને તેઓને ચરબી ઉપર તથા જમણા બાળા ઉપર મૂક્યા અને તેણે તે બધું હારૂનના હાથમાં તથા તેના પુત્રના હાથમાં મૂકીને યહોવાની સન્મુખ તેઓની આરતી ઉતારીને આત્યાર પણ કર્યું અને મૂસાએ તે તેઓના હાથમાંથી લઈને વેદી પરના દહનની અર્પણ પર તેઓનું દહન કર્યું. તેઓ સુવાસને અર્થે પ્રતિષ્ઠાને સારું હતા. એ યહોવાને સારું હોમયજ્ઞ હતો અને મૂસાએ સિંહનો લઈને યહોવાની સન્મુખ તેની આરતી ઉતારીને આરતાર પણ કર્યું. એ તો પ્રતિષ્ઠાના ઘેટામાંથી મૂસાનો હિસ્સો હતો, જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી ત્યાં. અને મૂસાએ અભિષેકના તેલમાંથી તથા વેદી ઉપરના રક્તમાંથી લઈને હારૂન પર તથા તેના વસ્ત્ર પર તથા તેઓના પુત્રો પર તથા તેની સાથે તેના પુત્રના વસ્ત્ર પર છાંટ્યું અને હારૂનને તથા તેના વસ્ત્રોને તથા તેના પુત્રોને તથા તેની સાથે તેના પુત્રના વસ્ત્રોને પાવન કર્યા. અને મૂસાએ હારૂનને તથા તેના પુત્રને કહ્યું કે મુલાકાત મંડપના દ્વાર પાસે તે માંસ બાફો અને જેમ મેં આજ્ઞા કરીને કહ્યું કે હારૂન તથા તેના પુત્રો તે ખાય તે પ્રમાણે તમે પ્રતિષ્ઠાની રોટલીમાં જે રોટલી છે તેની સાથે તે ખાવ અને તે માંસમાંથી તથા રોટલીમાંથી જે કોઈ બાકી રહે તે આગમાં બાળી નાખો અને સાત દિવસ સુધી એટલે તમારી પ્રતિષ્ઠાના દિવસો સમાપ્ત થતા સુધી તમે મુલાકાત મંડપના બારણાની બહાર જશો માં, કેમ કે સાત દિવસ સુધી તે તમારી પ્રતિષ્ઠા કરશે. તમારે સારું પ્રાયશ્ચિત કરવા માટે જેમ આજે કરવામાં આવ્યું છે તેમ કરવાની યહોવાએ આજ્ઞા કરી છે અને તમારે સાત દિવસ સુધી રાત દિવસ મુલાકાત મંડપના દ્વાર પાસે રહીને યહોવાનું ફરમાન પાળવું. એ સારું કે તમે માર્યા ન જાઓ, કેમ કે મને એવી આજ્ઞા મળેલી છે. અને યહોવાએ મૂસાની હસ્તક ફરમાવેલી સર્વ ક્રિયાઓ હારૂને તથા તેના પુત્રોએ કરી. લેવીયનું પુસ્તક એનો નવમો અધ્યાય. લેવીયનું પુસ્તક એનો અધ્યાય નવમો. અને આઠમે દિવસે એમ બન્યું કે મૂસાએ હારૂનને તથા તેના પુત્રોને તથા ઇસરાયેલના વડીલોને બોલાવ્યા અને તેણે હારૂનને કહ્યું કે પાપાર્થાપણને સારું એબ વગરનો એક વાછરડો તથા દહન્યાર્પણને સારું એ ઘેટો લઈને યહોવાની સન્મુખ તેઓને ચઢાવ અને તું ઇસરાયેલ પુત્રોને કહે કે તમે પાપાર્થાપણને સારું એક બકરો અને દહન્યાર્પણને સારું એક વાછરડો તથા એક હલવાન બંને પહેલા વર્ષના તથા એબ વગરના અને શાંત્યાર્પણને સારું યહોવાની સન્મુખ યજ્ઞ કરવા સારું એક બળદ તથા એક ઘેટો તથા તેલથી મોહેલું ખાધ્યાર્પણ લો, કેમ કે યહોવો આજ તમને દર્શન દેવાનો છે. અને જે વિષયે મૂસાએ આજ્ઞા કરી હતી તે તેઓ મુલાકાત મંડપની પાસે લાવ્યા અને આખી જમાત પાસે આવીને યહોવાની સન્મુખ ઉભી રહી અને મૂસાએ કહ્યું કે યહોવાએ તમને જે કરવાની આજ્ઞા આપી છે તે આ છે અને તમને યહોવાનો ગૌરવનું દર્શન થશે. અને મૂસાએ હારૂનને કહ્યું કે વેદી પાસે જઈને તારું પાપાર્થાપણ તથા દહન્યાર્પણ ચઢાવ ને તારે પોતાને સારું તથા લોકોને સારું પ્રાયશ્ચિત કર અને લોકોનું અર્પણ ચઢાવ અને તેઓને સારું પ્રાયશ્ચિત કર જેમ યહોવાએ આજ્ઞા આપી તેમ. માટે હારૂન વેદી પાસે ગયો ને પાપાર્થાપણનો જે વછેરો તેને પોતાને સારું હતો તે તેણે કાપ્યો અને હારૂનના પુત્રોએ તેનું રક્ત તેની આગળ ધર્યું અને તેણે પોતાની આંગળી રક્તમાં બોળીને વેદીના સિંગ ઉપર તે ચોપડ્યું અને બાકીનું રક્ત વેદીના થડમાં ઢોળી દીધું. પણ પાપાર્થાપણની ચરબી તથા ગુર્દા તથા કલેજા પરનું અંતર પણ એનું તેણે વેદી પર દહન કર્યું જેમ યહોવાએ મૂસાને આજ્ઞા આપી હતી તેમ. અને તેનું માંસ તથા ચામડું તેણે છાવણીની બહાર અગ્નિમાં બાળી નાખ્યા અને તેણે દહન્યાર્પણ કાપ્યું અને હારૂનના પુત્રોએ તેને તે રક્ત આપ્યું અને તેણે તે વેદી ઉપર ચોકડદમ છાંટ્યું અને તેઓએ તેને દહન્યાર્પણના ટુકડા એક પછી એક તથા મૂંડી આપ્યા અને વેદી પર તેણે તેમનું દહન કર્યું અને તેણે આંતરડાને તથા પાયાને ધોઈને વેદી પરના દહન્યાર્પણ ઉપર તેઓનું દહન કર્યું અને તેણે લોકોનું અર્પણ રજૂ કર્યું ને લોકોના પાપાર્થાપણના બકરાને લઈને પહેલાની જેમ તેને કાપીને પાપને લીધે ચઢાવ્યો. પછી તેણે દહન્યાર્પણ રજૂ કર્યું ને વિધિ પ્રમાણે તે ચઢાવ્યું. પછી તેણે ખાધ્યાર્પણ રજૂ કર્યું ને તેમાંથી એક ખોબાભર લઈને સવારના દહન્યાર્પણ ઉપરાંત વેદી પર તેનું દહન કર્યું અને તેણે લોકને સારું શાંત્યાર્પણના યજ્ઞનો બળદ તથા ઘેટો કાપ્યા અને હારૂનના પુત્રોએ તેને રક્ત આપ્યું ને તેણે તે વેદી પર ચોગરદમ છાંટ્યું અને આંતરડાની ચરબી તથા ઘેટાની પુષ્ટ પૂંછડી તથા આંતરડા પરનો પડદો તથા ગુર્દા અને કલેજા પરનું અંતર પણ લીધા અને તેઓએ સીના પરની ચરબી મૂકી ને તે ચરબીનું તેણે વેદી ઉપર દહન કર્યું અને હારૂને યહોવાની સન્મુખ સીનાની તથા જમણા બાવળાની આરતી ઉતારીને તેનું આરત્યાર પણ કર્યું જેમ મૂસાએ આજ્ઞા કરી હતી તેમ અને હારૂને લોકો તરફ પોતાનો હાથ ઊંચો કરીને તેઓને આશીર્વાદ દીધો અને પાપાર્થાપણ તથા દહનિયારપણ તથા શાંત્યાર્પણ ચઢાવીને તે નીચે ઉતર્યો અને મૂસા તથા હારૂન મુલાકાત મંડપમાં ગયા ને બહાર આવીને તેઓએ લોકોને આશીર્વાદ દીધો અને સર્વ લોકોને યહોવાના ગૌરવનું દર્શન થયું અને યહોવાની સન્મુખથી અગ્નિ ધસી આવ્યો ને તેણે વેદી પરનું દહનિયારપણ તથા ચરબી ભસ્મ કર્યા અને સર્વ લોકોએ તે જોઈને હર્ષ પુકાર કર્યો ને ઊંધા પડ્યા. લેવીયનો દસમો અધ્યાય. લેવીયનું પુસ્તક એનો દસમો અધ્યાય. અને હારૂનના પુત્રો નાદાબ તથા અલીહુએ પોતપોતાનું ધૂપપાત્ર લઈને તેમાં અગ્નિ મૂકીને ને તે પર ધૂપ નાખીને યહોવાની આગળ પારકો એટલે જે વિશે તેણે તેઓને આજ્ઞા કરી ન હતી એવો અગ્નિ ચઢાવ્યો અને યહોવાની આગળથી અગ્નિએ ધસી આવીને તેઓને ભસ્મ કર્યા ને તેઓ યહોવાની સન્મુખ માર્યા ગયા. અને મૂસાએ હારૂનને કહ્યું કે યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે જેઓ મારી પાસે આવે તેઓ મધ્ય હું પવિત્ર મનાવ ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાવ. અને હારૂન છાનો રહ્યો. અને મૂસાએ હારૂનના કાકા ઉઝિયેલના દીકરા મિશાયલને તથા એલસાફાનને બોલાવીને તેઓને કહ્યું કે અહીં આવીને તમારા ભાઈઓને પવિત્ર સ્થાનની આગળથી છાવણીની બહાર લઈ જાઓ. તેથી તેઓ પાસે ગયા ને મૂસાની આજ્ઞા પ્રમાણે તેઓ પહેરેલા અંગરખા સુદ્ધા તેમને છાવણી બહાર લઈ ગયા. અને મૂસાએ હારૂનને તથા તેના પુત્રો એલાઝારને તથા ઇથામણને કહ્યું કે તમારા માથાના વાળ છોડી નાખતા નહીં ને તમારા વસ્ત્રો ફાડતા નહીં. રખેને તમે માર્યા જાઓ ને રખેને આખી જમાત પર તે કુપાયમાન થાય. પણ જે જ્વાળા યહોવાએ સળગાવી છે તેને લીધે તમારા ભાઈઓ એટલે ઇસ્રાયેલનું આખું ઘર વિલાપ કરો અને તમારે મુલાકાત મંડપના બારણાની બહાર ન જવું. રખેને તમે માર્યા જાઓ કેમ કે તમારે શિર યહોવાનું અભિષેકનું તેલ છે. અને તેઓએ મૂસાના કહેવા મુજબ કર્યું. અને યહોવાએ હારૂનને કહ્યું કે જ્યારે તું તથા તારી સાથે તારા પુત્રો મુલાકાત મંડપમાં જાઓ ત્યારે દ્રાક્ષરસ કે દારૂ ન પીઓ. રખેને તમે માર્યા જાઓ. તમારી વંશ પરંપરા સદાને માટે આ વિધિ થાય અને તમે પવિત્ર તથા સાધારણની વચ્ચે ને શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે ભેદ રાખો અને જે વિધિઓ યહોવાએ મૂસાની હસ્તક તેઓને ફરમાવ્યા છે તે સર્વ તમે ઇસ્રાયેલ પુત્રોને શીખવો. અને મૂસાએ હારૂનને તથા તેના બાકી રહેલા પુત્રો એટલે એલાઝારને તથા ઇથામારને કહ્યું કે યહોવાના હોમયજ્ઞોમાંનું બાકી રહેલું ખાદ્યાર પણ લો ને વેદી પાસે ખમીર વિના તે ખાઓ કેમ કે તે પરમ પવિત્ર છે અને તે તમારે પવિત્ર જગામાં ખાવું કેમ કે યહોવાના હોમયજ્ઞોમાંથી તે તારું દાપુ તથા તારા પુત્રોનું દાપુ છે કેમ કે મને એ પ્રમાણે આજ્ઞા મળેલી છે. અને આર્તિક્ત સીનો તથા ઉચ્છાલિત બાવળું તમારે સ્વચ્છ જગામાં ખાવા એટલે તારે તથા તારી સાથે તારા પુત્ર પુત્રીઓએ ખાવા કેમ કે ઇસ્રાયેલ પુત્રોના શાંત્યાર્પણોના યજ્ઞોમાંથી તેઓ તારા દાપા તરીકે તથા તારા પુત્રોના દાપા તરીકે તમને અપાયેલા છે. ઉચ્છાલિત બાવળું તથા આર્તરિક સીનો ચરબીના હોમયજ્ઞો સુદ્ધા યહોવાની સન્મુખ આરતી ઉતારીને આરત્યાર્પણ કરવાને તેઓ લાવે તે પણ તારું તથા તારી સાથે તારા પુત્રોનું સદાનું દાપું થાય કેમ કે યહોવાએ એવી આજ્ઞા આપી છે. અને મૂસાએ પાપાર્થાપણના બકરા વિશે ધ્યાન દઈને તપાસ કરી તો જુઓ તે તો બળી ગયો હતો. અને તેણે હારૂનના બાકીના પુત્રો એલાઝાર તથા ઇથામાર પર ક્રોધાયમાન થઈને કહ્યું કે તમે પાપાર્થાપણ પવિત્ર સ્થાનની જગામાં કેમ ખાધું નહીં કેમ કે તે પરમ પવિત્ર છે ને જમાતનું પાપ દૂર કરવા માટે તેમને સારું યહોવાની આગળ પ્રાયશ્ચિત કરવાને તેણે તમને આપ્યું છે. જુઓ તેનું રક્ત પવિત્ર સ્થાનની અંદર લાવવામાં આવ્યું નહોતું મેં આજ્ઞા કરી હતી તેમ તમારે તે પવિત્ર સ્થાનમાં ખાવું જોઈતું હતું. અને હારુને મૂસાને કહ્યું કે જો તેઓએ આ યહોવાની આગળ પોતાનું પાપાર્થાપણ ધાન્યાર્પણ ચઢાવ્યું છે અને મારા પર આવી આપદાઓ આવી પડી છે, અને જો મેં આજે પાપાર્થાપણ ખાધું હોત તો શું તે યહોવાની દ્રષ્ટિમાં સારું લાગ્યું હોત? અને જ્યારે મૂસાએ તે સાંભળ્યું ત્યારે તેને સારું લાગ્યું. લેવીયનું પુસ્તક એનો 11મો અધ્યાય. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું કે ઇસ્રાયેલ પુત્રોને એમ કહો કે પૃથ્વી પરના સર્વ પ્રાણીઓમાંથી જે પ્રાણીઓ તમારે ખાવા તે આ છે. પશુઓમાંથી જે કોઈને ફાટેલી ખરી ને ચીરાયેલા પગ હોય તથા જે વાગોળતું હોય તે તમારે ખાવું. તો પણ વાગોળનારામાંથી અથવા ફાટેલી ખરીવાળામાંથી આ પશુઓ તમારે ન ખાવા, એટલે ઊંટ, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે તમને અશુદ્ધ છે. અને શાફાન સસલું, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે તમને અશુદ્ધ છે. અને સસલું, કેમ કે તે વાગોળે છે પણ તેની ખરી ફાટેલી નથી, તે તમને અશુદ્ધ છે. અને ડુક્કર, કેમ કે તેની ખરી ફાટેલી છે ને તેના પગ ફાટેલા છે પણ તે વાગોળતું નથી, તે તમને અશુદ્ધ છે. તેઓનું માંસ ન ખાઓ તથા તેઓના મૂળદાનો સ્પર્શ ન કરો, તેઓ તમને અશુદ્ધ છે. સઘળા જળચર પ્રાણીઓમાંથી તમારે આ ખાવા, એટલે પાણીમાં જે સઘળાને પર તથા ભીંગડા હોય છે તેઓને તમારે ખાવા, પછી તે સમુદ્રમાંના હોય કે નદીઓમાંના હોય. અને સમુદ્રમાંના તથા નદીઓમાંના જે સઘળા પાણીમાં તરે છે તેઓમાંના તથા સર્વ જળચર પ્રાણીઓમાંના જે સર્વને પર તથા ભીંગડા હોતા નથી તેઓ તમને અમંગળ છે, અને તેઓ તમને અમંગળ જ હોય. તેઓનું માંસ ન ખાઓ ને તેઓના મૂળદાને તમે અમંગળ ગણો. પાણીમાંના જેઓને પર તથા ભીંગડા નથી હોતા તેઓ સર્વ તમને અમંગળ છે. અને પક્ષીઓમાંથી તમારે આને અમંગળ ગણવા, તેઓને ન ખાવા, તે તમને અમંગળ છે. એટલે ગરુડ તથા ફરસ તથા અજના તથા કલીલ તથા બાજ તેની જાત પ્રમાણે, પ્રત્યેક કાગડો તેની જાત પ્રમાણે, તથા શામરૂગ તથા રાજશકરી તથા શાફાન તથા શાખાફ તથા શકરો તેની જાત પ્રમાણે, તથા ચીબરી તથા કરઢોક તથા ગુવળ તથા રાજહંસ તથા ઢીંચ તથા ગીર તથા બગલું તથા હંસલો તેની જાત પ્રમાણે, તથા લક્કડખોદ તથા વાગોળ. સર્વ પાંખવાળા સરપટિયા જે ચાર પગે ચાલે છે તે તમને અમંગળ છે. તો પણ ચાર પગે ચાલનાર પાંખવાળા સરપટિયા જેઓને પગ ઉપરાંત જમીન ઉપર કૂદવાને પગ હોય છે તેઓમાંથી આ તમને ખાવાની રજા છે, એટલે કે તીડ તેની જાત પ્રમાણે, ને બોળમથો તીડ તેની જાત પ્રમાણે, તમરી તેની જાત પ્રમાણે, ને ખપેડી તેની જાત પ્રમાણે. પણ બીજા સર્વ ચોપાગા પાંખવાળા સરપટિયા તમને અમંગળ છે, આવાથી તમે અશુદ્ધ થશો. જે કોઈ તેઓના મૂળદાનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય, અને જે કોઈ તેઓના મૂળદાનો કોઈ ભાગ ઊંચકે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય. જે કોઈ પશુની ખરી ફાટેલી હોય પણ પગ ચીરાયેલા ન હોય તથા વાગોળતું ન હોય તે તમને અશુદ્ધ છે. જે કોઈ તેનો સ્પર્શ કરે તે અશુદ્ધ છે. અને ચોપાગા જાનવરોમાંનું જે જે પંજા વડે ચાલતું હોય છે તે તમને અશુદ્ધ છે. જે કોઈ તેઓના મૂળદાનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય, અને જે કોઈ તેમનું મૂળદું ઊંચકે તે પોતાના વસ્ત્રો ધોઈ નાખે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય, તે તમને અશુદ્ધ છે. અને જમીન પર પેટે ચાલનારા સરપટિયામાંથી આ તમને અશુદ્ધ હોય. નોળિયો તથા ઉંદર તથા મોટી ગિલોળી તેની જાત પ્રમાણે, તથા ચંદનઘો તથા પાટલાઘો તથા ગરોળી તથા સરડો તથા કાચિંડો, સર્વ સરપટિયામાંથી એ તમને અશુદ્ધ છે. તેઓના મુઆ પછી જે કોઈ તેનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય, અને તેઓમાંના કોઈનું મૂળદું જે કોઈ ઉપર પડે તે અશુદ્ધ ગણાય. એટલે તે લાકડાનું વાસણ હોય કે કપડું હોય કે ચામડું કે તાટ, એટલે કોઈ પણ કામમાં આવતું હરકોઈ વાસણ હોય તો તેને પાણીમાં ધોઈ નાખવું ને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય, ત્યાર પછી તે શુદ્ધ ગણાય. અને જો કોઈ પણ માટલામાં તેઓમાંનું કંઈ પડે તો તેમાં જે કંઈ ભરેલું હોય તે અશુદ્ધ ગણાય, ને તેને તમારે ભાંગી નાખવું. તેમાંની સઘળી ખાવાની વસ્તુઓમાંથી જેમાં પાણી પડે તે અશુદ્ધ ગણાય. અને જે કંઈ પીવાનું એવા પ્રત્યેક વાસણમાં હોય તે અશુદ્ધ ગણાય, અને પ્રત્યેક વસ્તુ જેના પર તેઓના મૂળદાનું કોઈ ભાગ પડે તે અશુદ્ધ ગણાય, તે ભઠ્ઠીમાં હોય કે પછી વાસણોને માટે છાજલી હોય, પણ તેને ભાંગી નાખવી તે અશુદ્ધ છે ને તમારે માટે અશુદ્ધ ગણાય, પણ ઝરો કે કૂવો જેમાં પાણીનો પુષ્કળ જથ્થો છે તે શુદ્ધ ગણાય, પણ જે તેમના મૂળદાનો સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય. અને જો તેઓના મૂળદાનો કોઈ ભાગ કોઈ પણ વાવવાના બિયાવા પર પડે તો તે શુદ્ધ છે, પણ જો તે બિયાવા પર પાણી છાંટેલું હોય ને તેમના મૂળદાનો કોઈ ભાગ તેના પર પડે તો તે તમને અશુદ્ધ છે. અને જે પશુઓ ખાવાની તમને છૂટ છે તેઓમાંનું કોઈ મરી જાય તો જે કોઈ તેમના મૂળદાનો સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય, અને જે કોઈ તેનું મૂળદાલ ખાય તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય, તેનું મૂળદું ઊંચકનાર પણ પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જમીન પર પેટે ચાલનાર પ્રત્યેક સરપટિયું અમંગળ છે, તે ખાવું નહીં. જે પેટે ચાલનારું કે પગે ચાલનારું હોય કે જે બહુ પગું હોય તેમને, એટલે જમીન પર સર્વ પેટે ચાલનારા, તમારે ખાવા નહીં, કેમ કે તે અમંગળ છે. કોઈ પણ પેટે ચાલનારા સરપટિયાથી તમે પોતાને અમંગળ ન કરો ને તેઓથી પોતાને અશુદ્ધ કરી અભડાશો નહીં, કેમ કે હું યહોવા તમારો દેવ છું. એ માટે તમે પોતાને શુદ્ધ કરો ને તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું. અને જમીન પર પેટે ચાલનાર કોઈ પણ પ્રાણીથી પોતાને અશુદ્ધ ન કરો, કેમ કે તમારો દેવ થવા સારું મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર હું યહોવા છું, માટે તમે પવિત્ર થાઓ, કેમ કે હું પવિત્ર છું. પશુઓ વિશે તથા પક્ષીઓ વિશે તથા જળચર પ્રાણીઓ વિશે તથા જમીન પર પેટે ચાલનાર પ્રાણીઓ વિશે આ નિયમ છે, એ માટે કે શુદ્ધ તથા અશુદ્ધની વચ્ચે અને ખાવાના પ્રાણી તથા નહીં ખાવાના પ્રાણી વચ્ચે ભેદ રખાય. લેવીયનું પુસ્તક એનો 12મો અધ્યાય. લેવીયનું પુસ્તક 12મો અધ્યાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસરાયેલ પુત્રોને એમ કહે કે કોઈ સ્ત્રીને ગર્ભ રહીને તેને પુત્ર અવતરે ત્યારે તે 7 દિવસ સુધી અશુદ્ધ ગણાય, ઋતુને સમય થાય છે તેમ તે અશુદ્ધ ગણાય, અને 8મે દિવસે તે પુત્રની સુન્નત કરવી, અને તે સ્ત્રીનું શુદ્ધિકરણ થતા સુધી 33 દિવસ સુધી તે સુવાવડી ગણાય. તેના શુદ્ધ થવાના દિવસ પૂરા ન થાય ત્યાં સુધી તે કોઈ શુદ્ધ વસ્તુનો સ્પર્શ ન કરે, તેમજ પવિત્ર સ્થાનમાં પણ ન આવે. પણ જો તેને પુત્રી થાય તો 2 અઠવાડિયા સુધી ઋતુને સમય થાય છે તેમ તે અશુદ્ધ ગણાય, અને તેનું શુદ્ધિકરણ થતા સુધી 66 દિવસ સુધી તે સુવાવડી ગણાય, અને જ્યારે પુત્રને લીધે કે પુત્રીને લીધે તેના શુદ્ધ થવાના દિવસ પૂરા થાય ત્યારે તે દહન્યાર્પણને સારું, પહેલા વર્ષનું એક હલવાન તથા પાપાર્થાપણને સારું, કબૂતરનું એક બચ્ચું અથવા એક હોલો મુલાકાત મંડપના બારણા આગળ યાજકની પાસે લાવે, અને યહોવાની આગળ તે તેને ચઢાવે ને તેને સારું પ્રાયશ્ચિત કરે, એટલે તે તેના રક્તસ્ત્રાવમાંથી શુદ્ધ થશે. જેના પુત્રનો કે પુત્રીનો પ્રસવ થાય તેને માટે એ નિયમ છે. અને જો હલવાન લાવવું એ તેના ગજા ઉપરાંત હોય તો તે 2 હોલના અથવા કબૂતરના 2 બચ્ચા લાવે, એક દહન્યાર્પણને સારું ને બીજું પાપાર્થાપણને સારું, અને યાજક તેને સારું પ્રાયશ્ચિત કરે, એટલે તે શુદ્ધ થશે. લેવીયનું પુસ્તક એનો 13મો અધ્યાય. લેવીયનું પુસ્તક અધ્યાય 13મો. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું કે જો કોઈ માણસની ત્વચામાં ઢીમું કે ચાંદું કે ચળકતું ચાંઠું થાય, ને જો તેના શરીરની ત્વચામાં કોઢનો રોગ થયો હોય, તો તેને હારૂન યાજકની પાસે કે તેના જે યાજક પુત્રો તેઓમાંના કોઈકની પાસે લાવવો, અને યાજક તે શરીરની ત્વચામાં રોગને જુએ, અને જો તે રોગની જગા ઉપરના વાળ ધોળા થઈ ગયા હોય અને તે રોગ ત્વચા કરતા ઊંડો ઉતરતો દેખાતો હોય તો તે કોઢનો રોગ સમજવો, અને યાજક તેને તપાસીને તેને અશુદ્ધ ઠરાવે. જો તેના શરીરની ત્વચામાં ચળકતું ચિહ્ન ધોળું હોય ને તે ત્વચા કરતા ઊંડું દેખાતું ન હોય ને તેની ઉપરના વાળ ધોળા થઈ ગયા ન હોય, તો યાજક તેના રોગીને 7 દિવસ પૂરી રાખે, અને 7મે દિવસે યાજક તેને તપાસે, અને જો રોગ તેને તેવો ને તેવો જ રહેલો જણાય ને રોગ ત્વચામાં પ્રસરતો ન હોય તો યાજક બીજા 7 દિવસ સુધી તેને પૂરી રાખે અને યાજક તેને 7મે દિવસે બીજી વાર તપાસે અને જો તે રોગ ઝાંખો પડતો હોય ને તે ત્વચામાં પ્રસરતો ન હોય તો યાજક તેને શુદ્ધ ઠરાવે તેને ચાંદુ જ સમજવું અને તે પોતાના વસ્ત્ર ધોઈને શુદ્ધ થાય પણ જો શુદ્ધિકરણ માટે યાજકની આગળ તેને રજૂઆત થયા પછી ચાંદુ ચામડીમાં પ્રસરે તો બીજી વાર પોતાને યાજકને દેખાડે અને યાજક તેને તપાસે અને જો તે રોગ ત્વચામાં પ્રસરતો હોય તો યાજક તેને અશુદ્ધ ઠરાવે એ તો કોઢ છે જો કોઈ મનુષ્યને કોઢનો રોગ હોય ન તેને યાજકની પાસે લાવવો અને યાજક તેને તપાસે ને જુઓ ત્વચામાં ધોળું ધીમું દેખાતું હોય ને તેથી વાળ ધોળા થઈ ગયા હોય ને તે ધીમામાં જો માંસ પાકેલું તથા દુખાતું હોય તો એ તેના શરીરને ત્વચામાં જૂનો કોઢ છે ને યાજક તેને અશુદ્ધ ઠરાવે ને તેને પૂરી ન રાખે કેમ કે તે અશુદ્ધ છે અને જો કોઢ ફૂટી નીકળીને ચામડીમાં પ્રસરે ને જો રોગીના માથાથી તે પગ સુધી જ્યાં જ્યાં યાજક જુએ ત્યાં ત્યાં આખી ત્વચામાં કોળ પ્રસરી ગયો હોય તો યાજક તેને તપાસી જુએ અને જો તેના આખા શરીર પર કોળ ફેલાઈ ગયો હોય તો તેવા રોગીને તે શુદ્ધ ઠરાવે તે સગળું ધોળું થઈ ગયું છે તે શુદ્ધ છે પણ જ્યારે જ્યારે તેમાં દુખાતું માંસ દેખાય ત્યારે ત્યારે તે અશુદ્ધ ગણાય અને યાજક તે દુખાતા માંસને જોઈને તેને અશુદ્ધ ઠરાવે એ દુખાતું માંસ અશુદ્ધ છે તે તો કોળ છે અથવા જો દુખાતું માંસ બદલાઈને ફરીથી ધોળું થઈ જાય તો તે યાજક પાસે આવે ને યાજક તેને તપાસે અને જો રોગ ધોળો થઈ ગયો હોય તો રોગીને યાજક શુદ્ધ ઠરાવે તે શુદ્ધ છે અને જો કોઈના શરીરની ત્વચામાં ગુમડું થઈને તે મટી ગયું હોય ને ગુમડાની જગ્યાએ ધોળું ઢીમું કે ચળકતું ધોળું રતાશવાળું ચાંદુ દેખાતું હોય તો તે યાજકને દેખાડવું અને યાજક તેને તપાસે ને જુએ ને ત્વચામાં કરતા ઊંડું જણાતું હોય ને તે પરના વાળ ધોળા થઈ ગયા હોય તો યાજક તેને અશુદ્ધ ઠરાવે તેને તો કોળનો રોગ સમજવો તે ગુમડામાં ફૂટી નીકળ્યો છે પણ જો યાજક તેને તપાસે ને જો તેમાં કોઈ ધોળાવાળ દેખાતા ન હોય ને ત્વચા કરતા ઊંડો ન હોય પણ ઝાંખો હોય તો યાજક તેને 7 દિવસ સુધી પૂરી રાખે અને જો તે ત્વચામાં પ્રસરી જાય તો યાજક તેને અશુદ્ધ ઠરાવે એ તો રોગ સમજવો પણ જો એ ચળકતું ચાંદુ તેને તે જ જગ્યાએ રહે ને પ્રસરે નહીં તો તે આગલા ગુમડાનું ચાઠું છે અને યાજક તેને શુદ્ધ ઠરાવે અથવા કોઈના શરીરની ત્વચામાં દાઝ્યાથી ડામ પડેલો હોય ને જો ડામના દુખાતા માંસમાં રતાશવાળું ધોળું કે ધોળું ચળકતું ચાંદુ પડે તો યાજક તેને તપાસે અને તે ચળકતા ચાંદામાંના વાળ ધોળા થઈ ગયા હોય ને તે ત્વચા કરતા ઊંડું જણાતું હોય તો તેને ડામમાં ફૂટી નીકળેલો કોળ સમજવો અને યાજક તેને અશુદ્ધ ઠરાવે એ તો કોળનો રોગ છે પણ જો યાજક તેને તપાસે ને જુઓ તે ચળકતા ચાંદામાં ધોળા વાળ દેખાતા ન હોય ને તે ત્વચા કરતા ઊંડું ન હોય પણ ઝાંખું દેખાતું હોય તો યાજક તેને 7 દિવસ સુધી પૂરી રાખે અને 7મે દિવસે યાજક તેને તપાસે અને જો તે ત્વચામાં પ્રસરતું જણાતું હોય તો યાજક તેને અશુદ્ધ ઠરાવે એ તો કોળનો રોગ છે અને જો ચળકતું ચાંદુ તેને તે જ જગાએ રહે ને ત્વચામાં પ્રસર્યું ન હોય પણ ઝાંખું થઈ ગયું હોય તો તેને દાજ્યાનું ઢીમું સમજવું ને યાજક તેને શુદ્ધ ઠરાવે કેમ કે તે દાજ્યાનું ચાઠું છે અને જો કોઈ પુરુષ કે સ્ત્રીને માથે કે દાઢીએ રોગ હોય તો યાજક તે રોગ તપાસે અને જો તે ત્વચા કરતા ઊંડો દેખાતો હોય ને તે ઉપર પીળા બારીક વાળ હોય તો યાજક તેને અશુદ્ધ ઠરાવે એને ઉંદરી એટલે માથાનો કે દાઢીનો કોઢ સમજવો અને જો યાજક તે ઉંદરીનું દર તપાસે ને જો તે ત્વચાથી ઊંડું દેખાતું ન હોય ને તેમાં કાળા વાળ ન હોય તો યાજક તે ઉંદરીવાળા દર્દીને 7 દિવસ સુધી પૂરી રાખે અને 7મે દિવસે યાજક તે રોગ તપાસે અને જો તે ઉંદરી પસરી ન હોય ને તેમાં પીળા વાળ ન હોય ને તે ઉંદરી ત્વચાથી ઊંડી ન જણાતી હોય તો તેને મૂંડાવવો પણ ઉંદરીવાળી જગા તે ન મૂંડાવે અને યાજક તે ઉંદરીવાળાને બીજા 7 દિવસ સુધી પૂરી રાખે અને 7મે દિવસે યાજક તે ઉંદરીને તપાસે અને જો તે ઉંદરી ત્વચામાં પ્રસરી ન હોય ને ત્વચાથી ઊંડી દેખાતી ન હોય તો યાજક તેને શુદ્ધ ઠરાવે અને તે પોતાના વસ્ત્ર ધોઈને શુદ્ધ થાય પણ જો તેના શુદ્ધ થયા પછી તે ઉંદરી વધીને ત્વચામાં પ્રસરે તો યાજક તેને તપાસે અને જો તે ઉંદરી ત્વચામાં પ્રસરેલી હોય તો યાજક તેમાં પીયા વાળ શોધવા ન રહે, એ તો અશુદ્ધ જણ છે. પણ જો ઉંદરી તેને ત્યાં ત્યાં જ રહેલી દેખાય ને તેમાં કાળા વાળ ઉગ્યા હોય તો ઉંદરી મટી ગઈ સમજવી, તે જણ શુદ્ધ છે અને યાજક તેને શુદ્ધ ઠરાવે. અને જો કોઈ પુરુષ કે સ્ત્રીના શરીરની ત્વચામાં ચળકતા ચાંદા એટલે ધોળા ચળકતા ચાંદા હોય તો યાજક તપાસ કરે, અને જો તેઓના શરીરની ત્વચામાં ચળકતા ટપકા ફિક્કા રંગના હોય તો તે તો કરોડિયા સમજવા તે ત્વચામાં ફૂટી નીકળ્યા છે, તે જણ શુદ્ધ છે. અને જો કોઈ માણસના વાળ તેના માથાથી ખરી પડેલા હોય તો તે ટાલ્યો છે, તે શુદ્ધ છે. અને જો તેના માથાના આગલા ભાગ પરથી વાળ ખરી પડ્યા હોય તો તે કપાળ ટાલ્યો છે, તે શુદ્ધ છે. પણ જો ટાલ્યા માથામાં કે ટાલ્યા કપાળમાં રતાસવાળો ધોળો રોગ હોય તો તેના ટાલ્યા માથામાં કે ટાલ્યા કપાળમાં કોઢ નીકળે છે એમ સમજવું, એમ હોય તો યાજક તેને તપાસે અને જો તેના ટાલ્યા માથામાંનું કે ટાલ્યા કપાળમાંનું રોગનું ઢીમું રતાસવાળું ધોળું હોય એટલે શરીરની ત્વચામાં કોઢ જેવું દેખાતું હોય તો તે કોળી માણસ છે, તે અશુદ્ધ છે. યાજક તેને નિશ્ચય અશુદ્ધ ઠરાવે, તેના માથામાં રોગ છે. અને કોળના દર્દીના વસ્ત્ર ફાળી નખાય ને તે ઉઘાડે માથે ફરે ને તે પોતાના ઉપલા હોઠ પર મોમતી બાંધે ને એવી બૂમ પાડે કે અશુદ્ધ અશુદ્ધ, જેટલા દિવસ તેનો રોગ રહે તેટલા દિવસ તે અશુદ્ધ ગણાય, તે અશુદ્ધ છે. તે એકલો રહે, છાવણી બહાર તેનું રહેઠાણ થાય, અને જે વસ્ત્ર કોળના રોગના ચેપવાળું હોય પછી તે વસ્ત્ર ઊનનું હોય કે શણનું હોય, તે શણના કે ઊનના તાણામાં કે વાણામાં હોય, તે ચામડામાં હોય કે ચામડાની બનાવેલી કોઈ વસ્તુમાં હોય, અને તે વસ્ત્રમાં અથવા ચામડામાં અથવા તાણામાં અથવા વાણામાં અથવા ચામડાની બનેલી કોઈ પણ વસ્તુમાં તે રોગનો ચેપ રિલાસ કે રતાસવાળો હોય તો તેને કોળનો રોગ સમજવો ને યાજકને તે દેખાડવો, અને યાજક તે રોગ તપાસે ને રોગવાળી વસ્તુને સાત દિવસ બંધ કરી રાખે અને તે રોગને સાતમે દિવસે તે તપાસે. જો તે રોગ તે વસ્ત્રમાં એટલે તાણામાં કે વાણામાં કે ગમે તે કામને માટે ચામડું વપરાયેલું હોય તે ચામડામાં સ્પર્શ્યો હોય તો તે રોગ કોળવાતો કોળ સમજવો, તે અશુદ્ધ છે. અને તે રોગવાળા વસ્ત્રને તે બાળી નાખે, પછી તે ચેપ તાણામાં કે વાણામાં શણના કપડામાં કે ઊનના કપડામાં કે ચામડાની કોઈ પણ વસ્તુને લાગેલો હોય તો પણ, કેમ કે તે કોળવાતો કોળ છે, તેને આગમાં બાળી નાખવું. અને જો યાજક તપાસે ને તે વસ્ત્રમાં એટલે તાણામાં કે વાણામાં અથવા ચામડાની કોઈ પણ વસ્તુમાં તે રોગ પ્રસર્યો ન હોય તો યાજક એવી આજ્ઞા કરે કે તેઓ રોગવાળી વસ્તુઓ ધોઈ નાખે ને બીજા સાત દિવસ સુધી તેને બંધ કરી રાખે, અને ધોયા પછી યાજક તે રોગ તપાસે અને તે રોગ પ્રસર્યો ન હોય પણ તે રોગનો રંગ બદલાયેલો ન હોય તો તે અશુદ્ધ છે. ત્યારે તેને આગમાં બાળી નાખવું, ચાંદુ અંદર હોય કે બહાર હોય પણ તે કોળવાતો કોળ છે. જો યાજક તપાસે ને ધોયા પછી તે રોગ ઝાંખો થયો હોય તો તે વસ્ત્રમાંથી કે ચામડામાંથી કે તાણામાંથી કે વાણામાંથી તે ફાળી નાખીને કાઢી નાખે, અને જો તે હજી પણ વસ્ત્રમાં એટલે તાણામાં કે વાણામાં અથવા ચામડાની કોઈ પણ વસ્તુમાં દેખાય તો તે પ્રસારતો લાગ્યો છે. રોગવાળી વસ્તુને તારે આગમાં બાળી નાખવી, અને જે વસ્ત્ર એટલે તાણો કે વાણો અથવા ચામડાની બનેલી કોઈ પણ વસ્તુને તો ધોવે, ત્યાર પછી તેઓમાંથી જો રોગ જતો રહ્યો હોય તો તેને બીજી વાર ધોઈ નાખવું, એટલે તે શુદ્ધ થશે. ઊનના કે શણના વસ્ત્રના તાણામાં કે વાણામાં કે ચામડાના કોઈ પણ વસ્તુમાંના રોગની બાબતમાં શુદ્ધ કે અશુદ્ધ ઠરાવવા વિશેનો નિયમ એ છે. લેવીયનું પુસ્તક એનો 14મો અધ્યાય. લેવીયનું પુસ્તક અધ્યાય 14. અને યહોવાએ મૂસાને કહ્યું કે કોળિયાના શુદ્ધિકરણના દિવસે તેના વિશે આ નિયમ થાય, એટલે તેને યાજક પાસે લાવો અને યાજક છાવણીની બહાર જાય અને યાજક તેને તપાસે, અને જો કોળિયાના શરીરમાંથી કોળનો રોગ મટી ગયો હોય તો યાજક એવી આજ્ઞા કરે કે તેનું શુદ્ધિકરણ કરવાનું હોય, તેને સારું બે જીવતા શુદ્ધ પક્ષીઓ તથા એરજ વૃક્ષનું લાકડું તથા કિરમજી રંગ તથા જૂફો લેવા. પછી યાજક એવી આજ્ઞા કરે કે તેઓમાંના એક પ્રાણીને પહેલા પાણી ઉપર એક માટલીમાં કાપવું અને જીવતા રહેલા પક્ષીને તથા એરજ વૃક્ષના લાકડાને તથા કિરમજી રંગને તથા જુફાને લઈને તે તેમને તથા પેલા જીવતા પક્ષીને વહેતા પાણી ઉપર કાપેલા પક્ષીના રક્તમાં બોળે અને કુળને લીધે તેનું શુદ્ધિકરણ કરવાનું હોય એની ઉપર તે રક્ત તે સાત વાર છાંટે ને તેને શુદ્ધ ઠરાવે ને પેલા જીવતા પક્ષીને ખુલ્લા મેદાનમાં છોડી દે અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પોતાના સર્વ વાળ મુંડાવે ને પાણીમાં સ્નાન કરે એટલે તે શુદ્ધ થશે અને ત્યાર પછી તે છાવણીમાં આવે પણ તે સાત દિવસ સુધી પોતાના તંબુની બહાર રહે અને સાતમે દિવસે એમ થાય કે તે પોતાના માથાના સગળા વાળ તથા પોતાની દાઢી તથા પોતાના ભમર મુંડાવે એટલે પોતાના સગળા વાળ તે મુંડાવી નાખે અને તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને તે પોતાનું શરીર પાણીથી ધોઈ નાખે એટલે તે શુદ્ધ થશે અને આઠમે દિવસે બે એબરહિત નર હલવાન તથા પહેલા વર્ષની એબરહિત ઘેટી તથા ખાદ્યાર્પણ માટે તેલમાં મોહેલો ત્રણ દશાંશ એફા મેદો તથા એક માપ તેલે અને જે માણસનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને તથા પેલી વસ્તુઓને મુલાકાત મંડપના બારણા આગળ શુદ્ધ કરનાર યાજક યહોવાની સન્મુખ રજૂ કરે અને તે યાજક પેલા નર હલવાનોમાંથી એકને લઈને દોષાર્તાપણને સારું તેને તથા પેલા માપ તેલને ચઢાવે ને યહોવાની આગળ તેઓની આરતી ઉતારને આરત્યાર્પણ કરે અને પવિત્ર સ્થાનની તે જગાએ પાપાર્થાપણ તથા દહન્યાર્પણ કપાય છે તે જગાએ તે હલવાનને તે કાપે કેમ કે જેમ પાપાર્થાપણ તેમજ દોષાર્થાપણ પણ યાજકનું છે તે પરમ પવિત્ર છે અને તે યાજક દોષાર્થાપણના રક્તમાંથી લઈને તેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર ચોપડે અને યાજક પેલા માપ તેલમાંથી લઈને પોતાની ડાબી હથેલીમાં રેડે અને યાજક પોતાની ડાબી હથેલીમાંના તેલમાંથી પોતાની જમણી આંગળી બોળીને પોતાની આંગળી વડે તે તેલમાંથી યહોવાની સન્મુખ સાત વાર છાંટે અને પોતાની હથેલીમાં જે તેલ બાકી રહે તેમાંથી જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તથા તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તથા દોષાર્થાપણના રક્ત પર યાજક ચોપડે અને યાજકની હથેળીમાં બાકી રહેલું તેલ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના માથા પર તે ચોપડે અને યાજક તેને સારું યહોવાની સન્મુખ પ્રાયશ્ચિત કરે અને જે પોતાની અશુદ્ધતામાંથી શુદ્ધ કરાવવાનો હોય તેને સારું યાજક પાપાર્થાપણ ચડાવીને પ્રાયશ્ચિત કરે અને ત્યાર પછી તે દહન્યાર્પણ કાપે અને યાજક વેદી પર તે દહન્યાર્પણ તથા ખાદ્યાર્પણ ચડાવે અને યાજક તેને સારું પ્રાયશ્ચિત કરે એટલે તે શુદ્ધ થશે અને જો તે ગરીબ હોય અને એટલું મેળવવું એ તેના ગજા ઉપરાંત હોય તો પોતાને માટે પ્રાયશ્ચિત કરવાને દોષાર્થાપણને સારું આરતી ઉતારવા માટે તે એક નર હલવાન ને ખાદ્યાર્પણને સારું તેલમાં મોહેલો એક દશાંશ એફા મેદો તથા એક માપ તેલ લે અને બે હોલના અથવા કબૂતરના બે બચ્ચા પોતાની શક્તિ પ્રમાણે તે લાવે અને તેમાંનું એક પાપાર્થાપણને ને બીજું દહન્યાર્પણ અર્થે થાય અને આઠમે દિવસે તે પોતાના શુદ્ધિકરણ માટે તેમને યાજકની પાસે મુલાકાત મંડપના બારણા આગળ યહોવાની સન્મુખ લાવે અને યાજક દોષાર્થાપણનો હલવાન તથા પેલું માપ તેલ લઈને યહોવાની સન્મુખ તેમની આરતી ઉતારીને આરત્યાર્પણ કરે અને દોષાર્થાપણનો હલવાન તે તેને કાપે ને યાજક તે દોષાર્થાપણના રક્તમાંથી લઈને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર તે ચોપડે અને યાજક તે તેલમાંથી પોતાની ડાબી હથેળીમાં રેડે અને યાજક પોતાની ડાબી હથેળીમાંના તેલમાંથી કેટલુંક પોતાની જમણી આંગળી વડે યહોવાની સન્મુખ સાત વાર છાંટે અને યાજક પોતાની હથેળીમાંના તેલમાંથી જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના જમણા કાનની ટીસી પર તેના જમણા હાથના અંગૂઠા પર તથા તેના જમણા પગના અંગૂઠા પર દોષાર્થાપણના રક્તની જગા પર ચોપડે અને યાજકની હથેળીમાં બાકી રહેલું તેલ જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેના માથા પર તે ચોપડે એ માટે કે તેને સારું યહોવાની આગળ પ્રાયશ્ચિત કરાય અને તે મેળવી શકે એ હોલાઓમાંથી કે કબૂતરના બચ્ચામાંથી એકને તે ચડાવે અને જેવું તે મેળવી શકે તેવું એક પાપાર્થા પણ ને સારું તથા બીજું ખાદ્યાર પણ સાથે દહનિયાર પણ ને સારું અને જેનું શુદ્ધિકરણ કરવાનું હોય તેને સારું યાજક યહોવાની આગળ પ્રાયશ્ચિત કરે. જે કોળીઓ પોતાના શુદ્ધિકરણ માટે જરૂરની વસ્તુઓ મેળવવા અશક્ત હોય એને માટે નિયમ છે. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું કે કનાન દેશ કે જે હું તમને વતન તરીકે આપું છું તેમાં તમે આવો, ત્યાર પછી તમારા વતનમાંના દેશના કોઈ ઘરમાં હું કોળનો રોગ દાખલ કરું તો તે ઘરના માલિકને આવીને યાજકને ખબર આપવી, એ મારા ઘરમાં જાણે રોગ હોય એવું મને ભાસે છે. ત્યારે યાજક રોગની તપાસ કરવા સારું અંદર જાય, તે અગાઉ તે ઘર ખાલી કરવાની આજ્ઞા કરે એ માટે કે ઘરની બધી વસ્તુ અશુદ્ધ ન થાય. અને ત્યાર પછી યાજક ઘર તપાસવા સારું અંદર પેસે અને રોગની તે તપાસ કરે. અને જો તે રોગ ઘરની દિવાલોમાં હોવાથી તેમાં કોઈ લીલી કે રાતી તરળ પડી હોય ને તેઓ દિવાલની સપાટીથી ઊંડી દેખાતી હોય તો યાજક ઘરમાંથી બહાર નીકળીને ઘરના બારણા આગળ આવે ને 7 દિવસ સુધી તે ઘર બંધ રાખે. અને યાજક ફરીથી 7મે દિવસે આવીને તપાસ કરે. અને જો તે રોગ ઘરની દિવાલોમાં પ્રસર્યો હોય તો યાજક રોગવાળા પથ્થરોને કાઢી નાખવાની તથા તેમને નગર બહાર ગંદકીની જગ્યાએ ફેંકી દેવાની આજ્ઞા તેઓ આપે. અને યાજક તે ઘરને અંદરની બાજુએ ચોતરફથી ખરપાવી નાખે અને ખોતરી કાઢેલા ચૂનાનો ભૂકો તેઓ નગરની બહાર ગંદકીની જગ્યાએ ફેંકી દે. અને તેઓ બીજા પથ્થરો લઈને પેલા પથ્થરોની જગ્યાએ બેસાડે અને તે બીજી 6 લઈને ઘરને સાગોળ દેવડાવે. અને જો પથ્થર કાઢી નંખાવ્યા પછી તથા ઘર ખરકપાવી નાખ્યા પછી તથા સાગોળ દેવડાવ્યા પછી રોગ પાછો ઘરમાં ફૂટી નીકળે તો યાજક આવીને તપાસ કરે ને જુઓ તે રોગ ઘરમાં પ્રસર્યો હોય તો જાણવું કે ઘરમાં કોળવાતો રોગ છે, તે અશુદ્ધ છે. અને તે ઘરને તેના પથ્થરો તથા તેના કોટ તથા તેના સગડા ચૂના સુધા તે તોડી પાડે અને તે તેમને નગર બહાર ગંદકીની જગ્યાએ નાખી આવે. અને જ્યાં સુધી ઘર બંધ રહે ત્યાં સુધી તેમાં જે કોઈ જાય તે સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે કોઈ તે ઘરમાં સૂવે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે અને જે કોઈ તે ઘરમાં જમે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે. અને જો યાજક અંદર જઈને તેને તપાસે ને જો ઘરને છોડી દીધા પછી તે ઘરમાં રોગ પ્રસર્યો ન હોય તો યાજક ઘરને શુદ્ધ ઠરાવે, કેમ કે રોગ નાબૂદ થયો છે. અને ઘરના શુદ્ધિકરણને સારું 2 પક્ષીઓ તથા એરેજ વૃક્ષનું લાકડું તથા કિરમજી રંગ તથા ઝૂફો તે લે અને પક્ષીઓમાંના એકને તે વહેતા પાણી ઉપર 1 માટલીમાં કાપે અને તે એરેજ વૃક્ષનું લાકડું તથા ઝૂફો તથા કિરમજી રંગ તથા જીવતું રહેલું પક્ષી એમને લઈને કાપેલા પક્ષીના રક્તમાં તથા વહેતા પાણીમાં બોળીને તે ઘર પર 7 વાર છાંટે અને ઘરને તે પક્ષીના રક્તથી તથા વહેતા પાણીથી તથા જીવતા રહેલા પક્ષીથી તથા એરેજ વૃક્ષના લાકડાથી તથા ઝૂફાથી તથા કિરમજી રંગથી તે શુદ્ધ કરે. પણ જીવતા રહેલા પક્ષીને નગર બહાર ખુલ્લા મેદાનમાં તે છોડી દે, એવી રીતે ઘરને સારું તે પ્રાયશ્ચિત કરે એટલે શુદ્ધ થશે. કોળના સર્વ રોગ તથા ઊંદરી માટે ને વસ્ત્રના તથા ઘરના કોળને માટે ને ઢીમાને તથા ચાંદાને તથા ચળકતા ટપકાને માટે એ નિયમ છે. કોળની બાબતમાં કોઈ અશુદ્ધ ક્યારે કહેવાય ને શુદ્ધ ક્યારે કહેવાય તે શીખવા સારું એ નિયમ છે. લેવીયનું પુસ્તક એનો 15મો અધ્યાય. અને યહોવાએ મૂસાને તથા હારૂનને કહ્યું કે ઇસરાયેલ પુત્રોને એમ કહો કે કોઈ પુરુષના અંગમાં સ્ત્રાવનો રોગ હોય તો તેના સ્ત્રાવના કારણથી તે અશુદ્ધ છે અને તેના સ્ત્રાવમાં તેની અશુદ્ધતા આ પ્રમાણે ગણાય. તેના સ્ત્રાવ સાથે તેનું માંસ વહેતું હોય કે તેના સ્ત્રાવમાંથી તેનું માંસ વહેતું બંધ પડે તો પણ તેથી તે અશુદ્ધ થાય. જો કોઈ બિછાના ઉપર સ્ત્રાવવાળો સૂવે તે અશુદ્ધ ગણાય અને જે કોઈ વસ્તુ પર તે બેસે તે પણ અશુદ્ધ ગણાય. અને જે કોઈ તેના બિછાનાનો સ્પર્શ કરે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે વસ્તુ પર સ્ત્રાવવાળો બેઠો હોય તે પર જે કોઈ બેસે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને સ્ત્રાવવાળા શરીરનો જે કોઈ સ્પર્શ કરે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જો સ્ત્રાવવાળો કોઈ સ્વચ્છ માણસ પર થૂંકે તો તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. અને જે વાહન પર સ્ત્રાવવાળો સવારી કરે તે અશુદ્ધ ગણાય. અને જે કંઈ તેની નીચે આવેલું હોય તેનો સ્પર્શ કરનાર પ્રત્યેક જન સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જે કોઈ તેની વસ્તુઓને ઉપાડે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય અને પાણીથી હાથ ધોયા વગર સ્ત્રાવવાળો જે કોઈને અડકે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય અને માટીના જે કોઈ વાસણને સ્ત્રાવવાળો અડકે તેને ભાંગી નાખવું અને લાકડાના પ્રત્યેક પાત્રને પાણીમાં વીછળી નાખવું અને જ્યારે સ્ત્રાવવાળો પોતાના સ્ત્રાવથી શુદ્ધ થાય ત્યારે તે પોતાના શુદ્ધિકરણ માટે પોતાના સારું 7 દિવસ ગણે ને પોતાના વસ્ત્ર ધોઈ નાખે અને તે વહેતા પાણીમાં પોતાનું અંગ ધોઈને શુદ્ધ થાય અને 8મે દિવસે તે પોતાને સારું 2 હોલા અથવા કબૂતરના 2 બચ્ચા લે ને મુલાકાત મંડપના બારણા આગળ યહોવાની સન્મુખ આવીને તેમને યાજકને આપે અને યાજક તેઓમાંના એકને પાપાર્થાપણને સારું ને બીજાના દહન્યાર્પણને સારું ચઢાવે અને યાજક તેના સ્ત્રાવને લીધે તેને સારું યહોવાની આગળ પ્રાયશ્ચિત કરે અને જો કોઈ પુરુષમાંથી વીર્ય ઝરે તો તે પોતાના આખા શરીરને પાણીથી ધોઈ નાખે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જે પ્રત્યેક વસ્ત્ર પર કે ચર્મ પર વીર્ય પડ્યું હોય તેને પાણીમાં ધોઈ નાખવું ને તે સાંજ સુધી અશુદ્ધ ગણાય વળી સ્ત્રી પુરુષનો સંયોગ થાય તો બંને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જો કોઈ સ્ત્રીને સ્ત્રાવ હોય અને તેના અંગમાંનો સ્ત્રાવ રક્તનો હોય તો તે 7 દિવસ અલગ રહે અને જે કોઈ તેને અડકે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય અને અલગ રહેલી હોય તે વેળાએ જે પર તે સૂવે તે અશુદ્ધ ગણાય વળી તે જે પર બેસે તે પણ અશુદ્ધ ગણાય અને જે કોઈ તેના બિછાનાને અડકે ને પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જે કોઈ વસ્તુ ઉપર તે બેઠેલી હોય તેને જે કોઈ અડકે તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય અને જો તે ચીજ તેના બિછાના પર અથવા જે પર તે બેઠેલી હોય તેની કોઈ વસ્તુ પર હોય તો જ્યારથી તેને અડકે ત્યારથી સાંજ સુધી તે અશુદ્ધ ગણાય અને જો કોઈ પુરુષ તેની સાથે સૂવે અને તેની અશુદ્ધતા તેને લાગે તો તે 7 દિવસ અશુદ્ધ ગણાય અને જે બિછાના પર તે સૂવે તે પણ અશુદ્ધ ગણાય અને કોઈ સ્ત્રીને ઋતુનો સમય ન છતાં ઘણા દિવસથી રક્તસ્ત્રાવ થયો હોય અથવા ઋતુના સમય ઉપરાંત તેને સ્ત્રાવ ચાલુ રહ્યો હોય તો તેના સ્ત્રાવની અશુદ્ધતાના 7 દિવસોભર તેના ઋતુના સમયની જેમ તે રહે તે અશુદ્ધ છે. તેના સ્ત્રાવના 7 દિવસો સુધી જે પ્રત્યેક બિછાના પર તે સૂવે તેને તે પોતાના ઋતુના બિછાના જેવું ગણવું અને જે પ્રત્યેક વસ્તુઓ પર તે બેસે તેને ઋતુની અશુદ્ધતા જેવું અશુદ્ધ ગણાય અને જે કોઈ તે વસ્તુઓનો સ્પર્શ કરે તે અશુદ્ધ ગણાય ને તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય. પણ જો તે પોતાના સ્ત્રાવથી શુદ્ધ થાય તો તે પોતાને સારું 7 દિવસ ગણે ને ત્યાર પછી તે શુદ્ધ ગણાય અને 8મે દિવસે તે પોતાને સારું 2 હોલા કે કબૂતરના 2 બચ્ચા લે ને તેઓને મુલાકાત મંડપના દ્વારા આગળ યાજક પાસે લાવે અને યાજક તેમાંથી એકને પાપાર્થાપણને સારું ને બીજાના દહન્યાર્પણને સારું ચઢાવે અને યાજક તેના સ્ત્રાવની અશુદ્ધતાને લીધે તેને સારું યહોવાની આગળ પ્રાયશ્ચિત કરે. એમ ઇસ્રાયલ પુત્રોને તેઓની અશુદ્ધતાથી અળગા કરવા રખેને મારો જે મંડપ તેઓની મધ્ય છે તેને અશુદ્ધ કરીને તેઓ માર્યા ન જાય. સ્ત્રાવવાળાને માટે તથા જે પોતાનું વીર્ય ઝર્યાથી અશુદ્ધ હોય તેને માટે અને જે પોતાની ઋતુથી મારી હોય તેને માટે તથા જે પુરુષને વીર્યપાત થતો હોય તેને માટે એટલે પુરુષને તથા સ્ત્રીને માટે તથા રજસ્વલાની સાથે સુનારને માટે આ જ નિયમ છે. લેવીયનું પુસ્તક એનો 15મો અધ્યાય. લેવીયનું પુસ્તક એનો 15મો અધ્યાય. અને હારૂનના 2 દીકરા યહોવાની હજુરમાં આવીને માર્યા ગયા. ત્યાર પછી યહોવાએ મૂસાની સાથે વાત કરી અને યહોવાએ મૂસાને કહ્યું કે તારા ભાઈ હારૂનને કહે કે તે પવિત્ર સ્થાનમાં પડદાની અંદરની બાજુએ કોષ પરના દયાસન આગળ સર્વ પ્રસંગે ન આવે, રખેને તે માર્યો જાય, કેમ કે હું દયાસન પર મેઘમાં દર્શન દઈશ. હારૂન આ વસ્તુઓ લઈને પવિત્ર સ્થાનમાં આવે એટલે પાપાર્થાપણને સારું 1 વાછરડો તથા દહન્યાર્પણને સારું 1 ઘેટો લઈને તે આવે. શણનો પવિત્ર અંગરખો તે પહેરે ને તે પોતાને અંગે શણની ઇજાર પહેરે ને શણના કબરબંધથી કમર બાંધે ને સ્વર્ણની પાઘડી પહેરે એ પવિત્ર વસ્ત્રો છે અને પાણીમાં સ્નાન કરીને તેમને પહેરે અને ઇસ્રાયેલ પુત્રોની જમાત તરફથી પાપાર્થપણને સારું બે બકરા ને દહન્યાર્પણને સારું એક ઘેટો તે લે અને પોતાને માટે પાપાર્થપણનો જે બળદ હોય છે તેને હારૂન યાજક રજૂ કરે ને પોતાને માટે તથા પોતાના ઘરનાને માટે પ્રાયશ્ચિત કરે અને બે બકરા તે લે ને તેઓને મુલાકાત મંડપના દ્વાર આગળ યહોવાની સન્મુખ લાવે અને હારૂન એ બે બકરા ઉપર ચિઠ્ઠીઓ નાખે એટલે એક ચિઠ્ઠી યહોવાને સારું ને બીજી ચિઠ્ઠી અઝાયેલને સારું અને જે બકરા પર યહોવાના નામની ચિઠ્ઠી પડે તેને રજૂ કરીને હારૂન પાપાર્થપણને સારું ચઢાવે પણ જે બકરા પર અઝાયેલના નામની ચિઠ્ઠી પડે તેને અઝાયેલને માટે અરણ્યમાં મોકલી દેવા સારું તેને માટે પ્રાયશ્ચિત કરવાને યહોવાની સન્મુખ તેને જીવતો રજૂ કરવો અને પાપાર્થપણનો જે બળદ પોતાને સારું હોય તેને હારૂન રજૂ કરે ને પોતાને સારું તથા પોતાના ઘરનાને સારું પ્રાયશ્ચિત કરે ને પાપાર્થપણનો જે બળદ પોતાને સારું હોય તેને તે કાપે અને યહોવાની સન્મુખ વેદી ઉપર એક ધૂપદાની ભરીને અગ્નિના અંગારા તથા પોતાના બંને ખોળા ભરીને બારીક કૂટેલો સુવાસી ધૂપ લઈને પડદાની માહેલી બાજુએ તે લાવે અને તે ધૂપને યહોવાની સન્મુખ પેલા અગ્નિ પર તે નાખે ને તેથી સાક્ષકોષ ઉપરના દયાસનને ધુમાડો ઢાંકી નાખે એ માટે કે તે માર્યો ન જાય અને વાછરડા રક્તમાંનું લઈને તે પોતાની આંગળી વડે પૂર્વગમ દયાસન પર છાંટે અને તે રક્તમાંનું સાત વાર પોતાની આંગળી વડે દયાસનની સામે તે છાંટે અને ત્યાર પછી લોકોને માટે પાપાર્થપણનો જે બકરો તેને તે કાપે ને તેનું રક્ત પડદાની અંદરની બાજુએ તે લાવે ને જેમ તેણે બળદના રક્તનું કર્યું તેમ તે તેના રક્તનું પણ કરે એટલે તેને દયાસન પર તથા દયાસનની સામે તે છાંટે અને ઇસ્રાયેલ પુત્રોની અશુદ્ધતાના કારણથી તથા તેઓના ઉલ્લંઘનના એટલે તેઓના સર્વના પાપના કારણથી પવિત્ર સ્થાનને સારું તે પ્રાયશ્ચિત કરે અને મુલાકાત મંડપ જે તેઓની અશુદ્ધતા મધ્ય તેઓની સાથે રહે છે તેને માટે પણ તે તેમ જ કરે અને પવિત્ર સ્થાનમાં પ્રાયશ્ચિત કરવાને તે અંદર જાય ત્યારે જ્યાં સુધી તે પોતાને સારું તથા પોતાના ઘરનાને સારું તથા ઇસ્રાયેલની આખી જમાતને સારું પ્રાયશ્ચિત કરીને બહાર ન નીકળે ત્યાં સુધી મુલાકાત મંડપમાં કોઈ માણસ ન રહે અને યહોવાની સન્મુખની વેદી પાસે બહાર આવીને તેને સારું તે પ્રાયશ્ચિત કરે અને બળદના રક્તમાંનું તથા બકરાના રક્તમાંનું લઈને વેદીના સિંગોની આસપાસ તે ચોપડે અને તે એ રક્તમાંથી પોતાની આંગળી વડે તેના ઉપર સાત વાર છાંટીને તેને શુદ્ધ કરે ને ઇસ્રાયેલ પુત્રોની અશુદ્ધતામાંથી તેને પવિત્ર કરે અને જ્યારે તે પવિત્ર સ્થાનને તથા મુલાકાત મંડપને તથા વેદીને માટે પ્રાયશ્ચિત કરી રહે ત્યારે જીવતા બકરાને તે હાજર કરે અને હારૂન જીવતા બકરાના માથા ઉપર પોતાના બંને હાથ મૂકે ને તેના ઉપર ઇસ્રાયેલ પુત્રના સર્વ ન્યાય તથા તેઓના સર્વ ઉલ્લંઘન એટલે તેઓના સર્વ પાપ કબૂલ કરીને તેઓને બકરાને શિર મૂકે અને ઠરાવેલા માણસની હસ્તક તેને અરણ્યમાં મોકલી દેવો અને બકરો તેઓના સર્વ ન્યાય પોતાને શિરે ધરીને ઉજ્જળ પ્રદેશમાં લઈ જશે અને રાનમાં તે બકરાને છોડી દેવો અને હારૂન મુલાકાત મંડપમાં આવે ને જે શણના વસ્ત્ર તેના પવિત્ર સ્થાનમાં જતી વખતે પહેર્યા હોય તેમને તે ઉતારીને ત્યાં રાખી મૂકે અને પવિત્ર જગામાં પાણીથી સ્નાન કરીને તે પોતાના વસ્ત્ર પહેરે ને બહાર આવીને પોતાનું દહન્યાર્પણ તથા લોકોનું દહન્યાર્પણ ચડાવીને પોતાને માટે તથા લોકોને સારું પ્રાયશ્ચિત કરે અને પાપાર્થપણની ચરબીનું તે વેદી ઉપર દહન કરે અને અઝાયેલને સારું બકરાને છોડી મૂકનાર માણસ પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને ત્યાર પછી છાવણીમાં આવે અને પાપાર્થપણનો બળદ તથા પાપાર્થપણનો બકરો જેઓનું રક્ત પવિત્ર સ્થાનમાં પ્રાયશ્ચિત કરવા સારું અંદર લઈ જવામાં આવ્યું હોય તેઓને છાવણી બહાર લઈ જવા અને તેમનું ચામડું તથા માંસ તથા છાણ આગમાં નાખવા અને તેમને બાળી નાખનાર માણસ પોતાનું વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને ત્યાર પછી તે છાવણીમાં આવે અને એ સદાને માટે તમારો વિધિ થાય સાતમા માસમાં તે માસને દસમે દિવસે તમે આત્મકષ્ટ કરો ને કોઈક પ્રકારનું કામ ન કરો પછી તે એતદેશી હોય કે તમારા મધ્ય પ્રવાસ કરતો પરદેશી હોય કેમ કે તમારા શુદ્ધિકરણ માટે એ દિવસે તમારે માટે પ્રાયશ્ચિત કરવામાં આવશે. તમે તમારા સર્વ પાપથી યહોવાની આગળ શુદ્ધ થશો. એ માટે એ તમારે સારું પવિત્ર વિશ્રામનો સાબાત છે, ને તમારે આત્મકષ્ટ કરવું તે સદાને માટે વિધિ છે. અને જે યાજક અભિષિક્ત થઈને પોતાના પિતાની જગ્યાએ યાજક પદ ધારણ કરવા સારું પ્રતિષ્ઠિત કરાય તે પ્રાયશ્ચિત કરે, ને શણના વસ્ત્ર એટલે પવિત્ર વસ્ત્ર પહેરે, અને પવિત્ર સ્થાનને સારું તે પ્રાયશ્ચિત કરે, ને મુલાકાત મંડપને સારું તથા વેદીને સારું તે પ્રાયશ્ચિત કરે, અને યાજકને સારું તથા મંડળીના સર્વ લોકોને માટે તે પ્રાયશ્ચિત કરે, અને ઇસ્રાયલ પુત્રોના બધાના પાપને લીધે તેઓને સારું વર્ષમાં એક વાર પ્રાયશ્ચિત કરવું એ તમારે માટે સદાનો વિધિ થાય. અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી તેમ તેણે કર્યું.
લેવીયનું પુસ્તક એનો 17મો અધ્યાય. લેવીયનું પુસ્તક અધ્યાય 17મો. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂનને તથા તેના પુત્રોને તથા સર્વ ઇસ્રાયલ પુત્રોને એમ કહે કે જે આજ્ઞા યહોવાએ ફરમાવી છે તે આ છે. એટલે ઇસ્રાયલના ઘરનો જે કોઈ પુરુષ બળદને કે હલવાનને કે બકરાને છાવણીમાં કાપે કે છાવણી બહાર કાપે, પરંતુ યહોવાના માંડવાની સામે યહોવાને સારું અર્પણ ચઢાવવા માટે મુલાકાત મંડપના દ્વારની પાસે તેને તે ન લાવે, તે પુરુષને માથે રક્તનો દોષ બેસે. તેણે તો રક્ત વેવડાવ્યું છે, અને તે પુરુષ પોતાના લોકો મધ્યથી અલગ કરાય. એ સારું કે જે યજ્ઞો ઇસ્રાયલ પુત્રો ખુલ્લા મેદાનમાં કરે છે તે તેઓ લાવે. એટલે તે તેઓ મુલાકાત મંડપના દ્વાર આગળ યાજક પાસે યહોવાને સારું લાવે, ને તે વડે તેઓ યહોવાને સારું શાંતિ અર્પણોનો યજ્ઞ કરે. અને યાજક મુલાકાત મંડપના દ્વાર પાસેની યહોવાની વેદી ઉપર તે રક્ત છાંટે, ને યહોવાને સારું સુવાસને અર્થે ચરબીનું દહન કરે. અને જે વન દેવતાઓની પાછળ તેઓ વંથી ગયા હતા તેઓ પ્રત્યે હવે પછી તેઓ અર્પણ ન ચડાવે. વંશ પરંપરા તેઓને માટે જાથુનો એ નિયમ થાય. અને તું તેઓને કહે કે ઇસ્રાયલના ઘરમાંનો અથવા તેમની મધ્ય પ્રવાસ કરતા પ્રદેશીઓમાંનો જે કોઈ માણસ દહન્ય અર્પણ કે યજ્ઞ ચડાવે, તેમ છતાં યહોવા આગળ તેનો યજ્ઞ કરવાને તેને મુલાકાત મંડપના દ્વાર પાસે ન લાવે, તે માણસ પોતાના લોકો મધ્યથી અલગ કરાય. અને ઇસ્રાયલના ઘરમાંનો અથવા તેઓ મધ્ય પ્રવાસ કરનાર પ્રદેશીઓમાંનો જે કોઈ માણસ હરકોઈ જાતનું રક્ત ખાય, તે રક્ત ખાનાર માણસની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ, ને તેના લોકો મધ્યથી તેને અલગ કરીશ. કેમ કે શરીરનો જીવ રક્તમાં છે, અને વેદી પર બલિદાન થઈને તે તમારા આત્માને વાસ્તે પ્રાયશ્ચિત કરે એ માટે મેં તમને તે આપ્યું છે. કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત થાય છે, કારણ કે તેમાં જીવ છે. એ માટે મેં ઇસ્રાયલ પુત્રોને કહ્યું કે તમારામાંનો કોઈ જણ રક્ત ન ખાય, તેમજ તમારી મધ્ય પ્રવાસ કરતો કોઈ પરદેશી પણ રક્ત ન ખાય. અને ઇસ્રાયલ પુત્રોમાંથી અથવા તમારી મધ્ય પ્રવાસ કરતા પરદેશીઓમાંથી જે કોઈ માણસ ખવાય એવા પશુની કે પક્ષીની પાછળ લાગીને તેને પકડે, તેણે તેનું રક્ત પાડીને તેને દૂરથી ઢાંકી દેવું. કેમ કે સર્વ દેહધારીઓના જીવ વિશે એમ જાણવું કે તેઓનું રક્ત તે જ તેઓનો જીવ છે. એ માટે મેં ઇસ્રાયલ પુત્રને કહ્યું કે કોઈ પણ પ્રકારના દેહધારીનું રક્ત તમારે ન ખાવું, કેમ કે સર્વ દેહધારીઓનું રક્ત તે જ તેઓનો જીવ છે. જે કોઈ તે ખાય તે અલગ કરાય, અને જે કોઈ જણ મૂળદાલ અથવા જાનવરોએ ફાળી નાખેલાનું માંસ ખાય, તે એચદેશી હોય કે પરદેશી હોય, પણ તે પોતાના વસ્ત્ર ધોઈ નાખે ને પાણીમાં સ્નાન કરે ને સાંજ સુધી અશુદ્ધ ગણાય, ત્યાર પછી તે શુદ્ધ ગણાય. પણ જો તે તેમને ન ધોવે ને સ્નાન ન કરે તો તેનો અન્યાય તેને માથે.
લેવીયનું પુસ્તક એનો 18મો અધ્યાય. લેવીયનું પુસ્તક અધ્યાય 18મો. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાયલ પુત્રોને એમ કહે કે હું યહોવા તમારો દેવ છું. મિસર દેશ જેમાં તમે રહેતા હતા તેના કૃત્યોનું અનુકરણ તમે ન કરો, અને કનાન દેશ જેમાં હું તમને લઈ જાઉં છું તેના કૃત્યોનું અનુકરણ પણ તમે ન કરો. તેમાં તેઓના વિધિઓ પ્રમાણે તમે ન ચાલો. મારા હુકમો અમલમાં લાવો ને મારા વિધિઓ પ્રમાણે ચાલીને તેમને પાળો. હું યહોવા તમારો દેવ છું, માટે તમારે મારા વિધિઓ તથા હુકમો પાળવા, કેમ કે જો કોઈ મનુષ્ય તેમને પાળે તો તે તેઓ વડે જીવન પામે. હું યહોવા છું. તમારામાંનો કોઈ પણ પોતાની નજીકની સગીની આબરૂ લેવા તેની પાસે ન જાય. હું યહોવા છું. તારા પિતાની એટલે તારી માની આબરૂ ન લે. એ તારી માં છે, તું તેની આબરૂ ન લે. તારા પિતાની પત્નીની આબરૂ તું ન લે, તે તારા પિતાની આબરૂ છે. તારી બહેનની એટલે તારા પિતાની દીકરીની કે તારી માની દીકરીની આબરૂ તું ન લે, પછી તે ઘરમાં જન્મેલી હોય કે બહાર જન્મેલી હોય. તારા દીકરાની દીકરીની કે તારી દીકરીની દીકરીની આબરૂ તું ન લે, કેમ કે તેઓની આબરૂ એ તારી જ આબરૂ છે. તારા પિતાની પત્નીની દીકરી એટલે તારા પિતાના પેટની દીકરી એ તારી બહેન છે, તેની આબરૂ તું ન લે. તારા પિતાની બહેનની આબરૂ તું ન લે, તે તો તારા પિતાની નજીકની સગી છે. તારી માની બહેનની આબરૂ તું ન લે, કેમ કે તે તારી માની નજીકની સગી છે. તારા કાકાની સ્ત્રીની આબરૂ લેવા તેની પાસે ન જા, એ તો તારી કાકી છે. તારી પુત્રવધુની આબરૂ તું ન લે, તે તારા દીકરાની પત્ની છે, તું તેની આબરૂ ન લે. તારી ભાભીની આબરૂ તું ન લે, તે તો તારા ભાઈની આબરૂ છે. કોઈ સ્ત્રી તથા તેની દીકરી એ બંનેની આબરૂ તું ન લે, તે સ્ત્રીના દીકરાની દીકરીની કે તેની દીકરીની દીકરીને લઈને તેની આબરૂ ન લે, તેઓ નજીકની સગી છે, એ તો દુષ્ટતા છે. એક સ્ત્રીના જીવતા તેની બહેનને તેની સૌખ્ય તરીકે પરણીને તેની આબરૂ તું ન લે. અને જ્યાં સુધી કોઈ સ્ત્રી ઋતુના કારણથી અલગ રહેલી હોય ત્યાં સુધી તેની પાસે જઈને તેની આબરૂ ન લે. અને તારા પડોશીની સ્ત્રીની સાથે વ્યભિચાર કરીને પોતાને ન વટાળ. તું તારા કોઈ પણ સંતાનને અગ્નિમાં ચલાવીને મોલેકને સ્વાધીન ન કર, ને તારા દેવનું નામ ન વટાળ. હું યહોવા છું. સ્ત્રીની પેઠે પુરુષની સાથે કુકર્મ ન કર, એ અમંગળ છે. અને કોઈ પશુની સાથે કુકર્મ કરીને તું પોતાને અશુદ્ધ ન કર. કોઈ સ્ત્રી પણ જાનવરની સાથે કુકર્મ કરવાને તેની સામે ઊભી ન રહે, એ વિપરીત કર્મ છે. એવું કોઈ પણ કૃત્ય કરીને તમે પોતાને અશુદ્ધ ન કરો, કેમ કે જે દેશજાતિઓને હું તમારી પાસેથી કાઢી મૂકવાનો છું તેઓ એ સર્વ વાતે અશુદ્ધ થઈ છે અને દેશ અશુદ્ધ થયો છે. એ માટે હું તેના પર તેના અન્યાયની શિક્ષા લાવું છું ને દેશ પોતાના રહેવાસીઓને ઓકી કાઢે છે. માટે તમે મારા વિધિઓ તથા મારા હુકમો પાળો ને એ અમંગળ કૃત્યોમાંનું કોઈ પણ ન કરો, એતદેશી નહીં તેમાં તમારી મધ્ય પ્રવાસ કરતો પરદેશી પણ નહીં. કેમ કે જે કોઈ તમારી અગાઉ આ દેશના વતની હતા તેઓએ એ સગળા અમંગળ કૃત્યો કર્યા છે, એ દેશ અશુદ્ધ થયો છે. રખેને એવું થાય કે તમે દેશને અશુદ્ધ કરો, ને તેથી જેમ તમારી અગાઉની પ્રજાને તેણે ઓકી કાઢી તેમ તે તમને પણ ઓકી કાઢે. કેમ કે જે કોઈ એવુંમાંનું કોઈ પણ અમંગળ કૃત્ય કરશે, હા જેઓ તે કરશે તેઓ પોતાના લોકોમાંથી અલગ કરાશે. એ માટે તમે મારા ફરમાનોનો અમલ કરો, એ માટે કે તમારી અગાઉ જે અમંગળ રિવાજો પડાતા હતા તેઓમાંનો કોઈ પણ તમે ન પાળો ને તેઓ વડે પોતાને અશુદ્ધ ન કરો. હું યહોવા તમારો દેવ છું. લેવીયનું પુસ્તક 19મો અધ્યાય. લેવીયનું પુસ્તક અધ્યાય 19મો. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસરાયેલ પુત્રોની આખી જમાતને વાત કરતા કહે કે તમે પવિત્ર થાઓ, કેમ કે હું યહોવા તમારો દેવ પવિત્ર છું. તમો પ્રત્યેક મનુષ્ય પોતાની માની તથા પોતાના પિતાની બીક રાખો, ને તમે મારા સાબાથો પાળો. હું યહોવા તમારો દેવ છું. મૂર્તિઓની તરફ તમે ન ફરો, ને તમારે સારું ઢાળેલી ધાતુના દેવો ન કરો. હું યહોવા તમારો દેવ છું. અને જ્યારે તમે યહોવાની આગળ શાંતિઅર્પણોનો યજ્ઞ ચઢાવો ત્યારે એવી રીતે તે ચઢાવો કે તમે તેની આગળ માન્ય થાઓ. જે દિવસે તમે તે ચઢાવો તે જ દિવસે તથા તેને બીજે દિવસે તે ખાઉં, અને જો ત્રીજા દિવસ સુધી કંઈ બાકી રહે તો તેને આગમાં બાળી નાખવું, અને જો તે ત્રીજે દિવસે લગાર પણ ખાવામાં આવે તો તે અમંગળ છે, તે માન્ય થશે નહીં. પણ જે કોઈ તેને ખાય તેનો અન્યાય તેને માથે રહે, કેમ કે તેણે યહોવાની પવિત્ર વસ્તુ વટાળી છે, અને તે જન પોતાના લોકો મધ્યથી અલગ કરાય. અને જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો ત્યારે તું તારા ખેતરના ખૂણા પૂરેપૂરા ન કાપ, ને તારી કાપણીનો મૂળ તું વીણી ન લે, અને તારી દ્રાક્ષાવાળીનો સળો તું વીણી ન લે, તેમજ તારી દ્રાક્ષાવાળીની ખરી પડેલી દ્રાક્ષો પણ તું સમેટી ન લે. તું ગરીબને માટે તથા વટે માર્ગુને માટે તે રહેવા દે. હું યહોવા તમારો દેવ છું. તમે ચોરી ન કરો, તેમજ તમે દગો ન કરો, ને એકબીજાની આગળ જૂઠું ન બોલો, અને તમે મારે નામે જૂઠા સ્વાગત ન ખાઓ, ને તારા દેવનું નામ ન વટાળ. હું યહોવા છું. તું તારા પડોશી પર જુલમ ન કર, ને તેને ન લૂંટ. મજૂરનું વેતન આખી રાત એટલે સવાર સુધી તારી સાથે રહેવા ન દે. તું બહેરાને શ્રાપ ન દે, ને આંધળની આગળ ઠોકર ના મૂક, પણ તારા દેવનો ડર રાખ. હું યહોવા છું. ઇન્સાફ કરવામાં અન્યાય ન કરો. ગરીબને જોઈને તેનો પક્ષ ન કરો, ને બળિયાનું મોં ન રાખ, પણ પોતાના પડોશીનો અદલ ન્યાય કર. ચાળિયા તરીકે પોતાના લોકો મધ્યે અહીં તહીં ન ફર, તેમાં તારા પડોશીના રક્તની વિરુદ્ધ ઊભો ન રહે. હું યહોવા છું. તું તારા હૃદયમાં તારા ભાઈનો દ્વેષ ન કર. તારા પડોશીને જરૂર ઠપકો દે, ને તેની શરમથી પાપને ન સાંખ. તું વેર ન વાળ, ને તારા લોકના વંશ પર ખાર ન રાખ. જેમ પોતા પર તેમજ તારા પડોશી પર તું પ્રીતિ રાખ. હું યહોવા છું. તમે મારા વિધિઓ પાળો. તારા ઢોરને બીજી જાતના જાનવર સાથે સંયોગ કરવા ન દે. તારા ખેતરમાં બે જાતના બી ન વાવ, તેમજ બે જાતની વસ્તુઓના મિશ્રણના પોશાક તારા અંગ પર ન આવે, અને કોઈ સ્ત્રી દાસી હોય, ને કોઈ પુરુષની સાથે તેનું વ્યવિશાળ થયેલું હોય, ને તેને કોઈએ છોડાવી ન હોય, તેમજ તેને છૂટકો મળ્યો પણ ન હોય, તેવીની સાથે કોઈ વ્યભિચાર કરે તો તેઓને શિક્ષા કરવી, તેમને મારી ન નાખવા, કેમ કે સ્ત્રી સ્વતંત્ર ન હતી, અને તે પુરુષ યહોવાની આગળ પોતાનું દોષાર્થાપણ એટલે દોષાર્થાપણનો ઘેટો મુલાકાત મંડપના દ્વાર પાસે લાવે, અને તેણે જે પાપ કર્યું તેને લીધે યાજક તેને સારું તે દોષાર્થાપણના ઘેરા વડે યહોવાની આગળ પ્રાયશ્ચિત કરે, એટલે તેણે કરેલું પાપ તેને માફ થશે. અને તમે દેશમાં આવ્યા પછી ખોરાકને માટે સર્વ પ્રકારના જે ઝાડ તમે રોપ્યા હશે તેઓના ફળ તમારે અનુચિત ગણવા. 3 વર્ષ સુધી તમારે તેમને અનુચિત ગણવા, તેમને ખાવા નહીં, પણ 4થે વર્ષે તેની બધી પેદાશ યહોવાનું સ્તવન કરવા સારું પવિત્ર ગણાય, અને 5મે વર્ષે તમારે તેનું ફળ ખાવું. એ સારું કે તે તમને વધારે ફળ આપે. હું યહોવા તમારો દેવ છું. તમે કોઈ પણ વસ્તુ તેના રક્ત સહિત ન ખાઓ, અને તમે મંત્ર ન વાપરો, તેમજ શકુનનો ઉપચાર પણ ન કરો. તમારા માથાના ખૂણા ગોળ ન કપાવો, ને તું તારી દાઢીના ખૂણા ન બગાડ. મોઈલાને લીધે તમારા શરીરમાં ઘા ન પાળો, ને તમારે અંગે કોઈ પણ જાતની છાપો ન મરાવો. હું યહોવા છું. તું પોતાની દીકરીને વેશ્યા બનાવીને ભ્રષ્ટ ન કર. રખેને દેશ લંપટ બની જાય, ને દેશ દુષ્ટતાથી ભરપૂર થાય. તમે મારા સાબાથો પાળો, ને મારા પવિત્ર સ્થાનની અદબ રાખો. હું યહોવા છું. તમે ભૂતવૈદોની તરફ તથા જાદુગરોની તરફ ન ફરો. તેઓને શોધી કાઢીને તેઓથી અશુદ્ધ ન થાઓ. હું યહોવા તમારો દેવ છું. તું પડિયાવાળા માથાની સમક્ષ ઊભો ન થા, ને વૃદ્ધ માણસના મોને માન આપ, ને તારા દેવનો ડર રાખ. હું યહોવા છું. અને જો કોઈ પરદેશી તમારા દેશમાં તારી સાથે પ્રવાસ કરતો હોય તો તેને તમે નાહક ન કનડો. તમારી મધ્યે પ્રવાસ કરતા પરદેશીને તમારે વતનીના જેવો જ ગણવો, ને તારે પોતાના જેવી જ પ્રીતિ તેના પર કરવી, કેમ કે તમે મિસર દેશમાં પ્રવાસી હતા. હું યહોવા તમારો દેવ છું. તમે ઇન્સાફ કરવામાં લંબાઈના માપમાં, વજનના માપમાં કે કોઈ પણ માપમાં દગો ન કરો. તમારી પાસે અદલ ત્રાજવા, અદલ કાટલા, અદલ એફા તથા અદલ હીન હોય. તમને મિસર દેશમાંથી કાઢી લાવનાર હું યહોવા તમારો દેવ છું. અને તમારે મારા સર્વ વિધિઓ તથા મારા સર્વ હુકમો પાળવા, ને તેઓને અમલમાં આણવા. હું યહોવા છું. લેવીયનું પુસ્તક એનો 20મો અધ્યાય. લેવીયનું પુસ્તક 20. અને યહોવાએ મૂસાને કહ્યું કે વળી તું ઇસરાયલ પુત્રોને કહે કે ઇસરાયલ પુત્રો માનો અથવા ઇસરાયલ મધ્ય પ્રવાસ કરતા પરદેશીઓ માનો જે કોઈ પોતાના સંતાનમાંથી મુલેખને અર્પે તે જરૂર માર્યો જાય દેશના લોકો તેને પથ્થરે મારે હું પણ મારું મુખ તે માણસની વિરુદ્ધ રાખીશ ને તેને તેના લોકો મધ્યથી નાબૂદ કરીશ કારણ કે તેણે પોતાના સંતાનમાંથી મુલેખને અર્પીને મારા પવિત્ર સ્થાનને વટાડ્યું છે ને મારા પવિત્ર નામને લાંછન લગાડ્યું છે અને જ્યારે તે પોતાનું સંતાન મુલેખને આપે ત્યારે જો લોકો કોઈ પણ રીતે દરગુજર કરીને તેને મારી ન નાખે તો હું મારું મુખ તેની વિરુદ્ધ તથા તેના કુટુંબની વિરુદ્ધ રાખીશ ને તેને તથા જેઓ પોતાના લોકો મધ્યથી તેની પાછળ વંઠી જઈને જાણે કે મુલેખની સાથે વ્યભિચાર કરે છે તેઓને હું નાબૂદ કરીશ અને જે જન ભૂતવૈદોની તરફ તથા જાદુગરોની તરફ ફરીને તેમની પાછળ વંઠી જાય તે જનની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ ને તેને તેના લોકો મધ્યથી નાબૂદ કરીશ એ માટે તમે પોતાને શુદ્ધ કરો અને પવિત્ર થાઓ કેમ કે હું યહોવા તમારો દેવ છું અને તમે મારા વિધિઓ પાળો ને તેમને અમલમાં લાવો તમને પવિત્ર કરનાર યહોવા હું છું કેમ કે પોતાના પિતાને કે પોતાની માને શ્રાપ દેનાર પ્રત્યેક માણસ નિશ્ચય માર્યો જાય તેણે પોતાના પિતાને કે પોતાની માને શ્રાપ દીધો છે તેનું લોહી તેને માથે અને જે પુરુષ બીજા પુરુષની સ્ત્રીની સાથે જાળકર્મ કરે એટલે પોતાના પડોશીની સ્ત્રીની સાથે જાળકર્મ કરે તે જાળકર્મી તથા જાળકર્મીણી બંને નિશ્ચય માર્યા જાય અને જે પુરુષ પોતાના પિતાની સ્ત્રીની સાથે કુકર્મ કરે તેણે પોતાના પિતાની આબરૂ લીધી છે તેઓ બંને નિશ્ચય માર્યા જાય તેમનું લોહી તેમને માથે અને જો કોઈ પુરુષ પોતાની પુત્ર વધુની સાથે કુકર્મ કરે તો તે બંને નિશ્ચય માર્યા જાય તેઓને અસ્વાભાવિક કૃત્ય કર્યું છે તેમનું લોહી તેમને માથે અને જો કોઈ પુરુષ સ્ત્રીની પેટે પુરુષની સાથે કુકર્મ કરે તો તે બંને અમંગળ કૃત્ય કર્યું છે તેઓ અવશ્ય માર્યા જાય તેમનું લોહી તેમને માથે અને જો કોઈ પુરુષ કોઈ સ્ત્રીને તથા તેની માને પરણે તો એ દુષ્ટતા છે તે પુરુષને તથા તે સ્ત્રીઓને અગ્નિમાં બાળી નાખવા એ સારું કે તમારી મધ્યે કંઈ પણ દુષ્ટતા રહે નહીં અને જો કોઈ પુરુષ કોઈ પશુની જોડે કુકર્મ કરે તો તે નિશ્ચય માર્યો જાય અને તમારે તે પશુને પણ મારી નાખવું અને જો કોઈ સ્ત્રી કોઈ પશુની પાસે જઈને તેની આગળ સૂવે તો તે સ્ત્રીને તથા તે પશુને મારી નાખવા તેઓ નિશ્ચય માર્યા જાય તેઓનું લોહી તેઓને માથે અને જો કોઈ પુરુષ પોતાની બહેનને એટલે પોતાના પિતાની દીકરીને કે પોતાની માની દીકરીને રાખે ને તેની લજ્જા જુએ ને પેલી પેલાની લજ્જા જુએ તો તે લજ્જાકારક કૃત્ય છે અને તેઓ પોતાના લોકોના સંતાનના દેખતા નાશ પામે તેણે પોતાની બહેનની આંબરૂ લીધી છે તેનો અન્યાય તેને માથે અને જો કોઈ માણસ રજસ્વલા સ્ત્રીની પાસે સંયોગ કરીને તેની લાજ લે તો તેણે તેનો રક્તકૂપ ઉઘાડો કર્યો છે ને તેણે પોતાનો રક્તકૂપ ઉઘાડો મૂક્યો છે અને તે બંને પોતાના લોકો મધ્યથી અલગ કરાય અને તું તારી માસીની તેમજ તારી ફોઈની આંબરૂ ન લે કેમ કે એ તો તારી પોતાની નજીકની સગીની આબરૂ લીધી કહેવાય તેમનો અન્યાય તેમને માથે અને જો કોઈ પુરુષ પોતાની કાકીની સાથે કુકર્મ કરે તો તેણે પોતાના કાકાની લાજ લીધી કહેવાય તેઓનું પાપ તેઓને માથે તેઓ નિસંતાન મળશે અને જો કોઈ પુરુષ પોતાની ભાભીને રાખે તો એ ભ્રષ્ટાચાર છે તેણે પોતાના ભાઈની લાજ લીધી છે તેઓ નિસંતાન રહેશે એ માટે તમે મારા સર્વ વિધિઓ તથા મારા સર્વ હુકમો પાળો ને તેઓને અમલમાં લાવો રખીને જ્યાં હું તમને વસવા લઈ જાઉં છું તે દેશ તમને ઓકી કાઢે અને જે દેશ જાતિઓને હું તમારી આગળથી હાંકી કાઢું છું તેના રિવાજો પ્રમાણે તમારે ન ચાલવું કેમ કે તેઓ એ સર્વ કૃત્ય કરતા હતા ને તે માટે હું તેઓથી કંટાળ્યો પણ મેં તમને કહ્યું છે કે તમે તેઓના દેશનું વતન પામશો ને હું તમને તે દૂધમધની રેલછેલવાળો દેશ આપીને તેનું વતન આપીશ તમને વિદેશીઓથી અલગ કરનાર તમારો દેવ યહોવા હું છું એ માટે તમે શુદ્ધ તથા અશુદ્ધ પશુઓની વચ્ચે ને અશુદ્ધ તથા શુદ્ધ પક્ષીઓની વચ્ચે ભેદ રાખો અને જે પશુ કે પક્ષી અથવા જેમાંથી ભૂમિ ભરપૂર છે તેઓમાંનું કોઈ પણ પ્રાણી કે જેમને મેં અશુદ્ધ ઠરાવીને તમારાથી અલગ કર્યા છે તે વડે તમે તમારા આત્માઓને અમંગળ ન કરો અને તમે મારા પવિત્ર લોક થાઓ, કેમ કે હું યહોવા પવિત્ર છું ને મેં તમને વિદેશીઓથી અલગ કર્યા છે, એ માટે તમે મારા થાઓ. પણ જે પુરુષ અથવા સ્ત્રી ભૂતવૈદ હોય કે જાદુગર હોય, તેઓ નિશ્ચય માર્યા જાય, તેઓને પથ્થરે મારવા, તેમનું લોહી તેમને માથે. લેવીયનું પુસ્તક 21મો અધ્યાય. લેવીયનું પુસ્તક એનો અધ્યાય 21મો. અને યહોવાએ મૂસાને કહ્યું કે યાજકોને એટલે હારૂનના પુત્રોને એમ કહે કે પોતાની જમાતના લોકોમાંથી કોઈ પણ મરી જાય તો તેને લીધે કોઈ અભળાય નહીં, પણ પોતાના નજીકના સગાને લીધે, એટલે પોતાની માને લીધે, તથા પોતાના પિતાને લીધે, તથા પોતાના દીકરાને લીધે, તથા પોતાની દીકરીને લીધે, તથા પોતાના ભાઈને લીધે તે અભળાય, અને પોતાની સગી બહેન કે જે કુમારી એટલે પરણ્યા વગરની હોય તેને લીધે તે અભળાય. જે માણસ પોતાના લોકો મધ્યે મુખ્ય હોય તે પોતાને અભળાવીને અશુદ્ધ થાય નહીં. તેઓ પોતાનું માથું મુંડાવે નહીં, ને તેઓ પોતાની દાઢીના ખૂણા મુંડાવે નહીં, ને પોતાના શરીરમાં કોઈ ઘા પાડે નહીં. તેઓ પોતાના દેશના પવિત્ર લોક થાય, ને પોતાના દેવનું નામ વટાળે નહીં, કેમ કે તેઓ યહોવાના હોમયજ્ઞો એટલે પોતાના દેવની રોટલી ચઢાવે છે, એ માટે તેઓ પવિત્ર થાય. તેઓ વેશ્યાને કે ભ્રષ્ટ સ્ત્રીને રાખે નહીં, પતિએ કડી મૂકેલી સ્ત્રીને તેઓ પરણે નહીં, કેમ કે તે પોતાના દેવને માટે શુદ્ધ છે, માટે તું તેને શુદ્ધ કર, કેમ કે તે તારા દેવની રોટલી ચઢાવે છે. તે તારે માટે શુદ્ધ હોય, કેમ કે તમને શુદ્ધ કરનાર યહોવા હું પવિત્ર છું. અને જો કોઈ યાજકની દીકરી વેશ્યાનો ધંધો કરીને પોતાને વટાળે તો તે પોતાના પિતાને વટાળે છે, તેને આગથી બાળી નાખવી. અને જે પોતાના ભાઈઓ મધ્યે પ્રમુખ યાજક હોય ને જેના ઉપર અભિષેકનું તેલ રેડાયું હોય ને તે પોશાક પહેરવા સારું જેનું શુદ્ધિકરણ કરાયું હોય, તે પોતાના વાળ છોડી નાખે નહીં ને પોતાનો પોશાક ફાળે નહીં, તેમજ તે કોઈ મુર્દા પાસે જાય નહીં ને પોતાના પિતાને લીધે કે પોતાની માને લીધે તે અભળાય નહીં, તેમજ તે પવિત્ર સ્થાનની બહાર જાય નહીં ને પોતાના દેવના પવિત્ર સ્થાનને અભળાવે નહીં, કેમ કે પોતાના દેવના અભિષેકના તેલનો મુંગટ તેને માથે છે. હું યહોવા છું. અને તે કુંવારી સ્ત્રીની સાથે પરણે, પણ વિધવા અથવા છૂટાછેડા પામેલી સ્ત્રી અથવા ભ્રષ્ટ થયેલી સ્ત્રી એટલે વેશ્યા એવીઓને તે પરણે નહીં, પણ પોતાના લોકોમાંની કોઈ કુંવારીને તે પરણે, અને તે પોતાના લોકો મધ્યે પોતાના સંતાનને વટાળે નહીં, કેમ કે તેને શુદ્ધ કરનાર યહોવા હું છું. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂનને એમ કહે કે વંશ પરંપરા તારા સંતાનમાં જે કોઈ ખોળવાળો હોય તે પોતાના દેવની રોટલી ચઢાવવા વેદીની પાસે આવે નહીં, કેમ કે જે કોઈ પુરુષને ખોળ હોય તે વેદીની પાસે આવે નહીં, એટલે આંધળો કે લંગડો માણસ કે બેસી ગયેલા નાકવાળો કે અધિકાંગી કે ખોળો માણસ કે ઠૂંઠો કે ખૂંધો કે ઠીંગણો, નેત્રદોષી, ખરજવાળો, ખુદલીવાળો કે અષ્ટભંગિત, હારૂન યાજકના સંતાનમાં એવી ખોળવાળો કોઈ પણ પુરુષ યહોવાના હોમયજ્ઞ ચઢાવવા પાસે આવે નહીં, તેને ખોળ છે, તે પોતાના દેવની રોટલી ચઢાવવા પાસે આવે નહીં, તે પોતાના દેવની રોટલી ખાય એટલે પરમ પવિત્રમાંથી તેમજ પવિત્રમાંથી, પણ કેવળ પડદાની પેલી પાર તે ન જાય ને વેદીની નજીક ન આવે, કેમ કે તેને ખોળ છે. રખેને તે મારા પવિત્ર સ્થાનને વટાળે, કેમ કે તેઓને શુદ્ધ કરનાર યહોવા હું છું. અને મૂસાએ હારૂનને તથા તેના પુત્રોને તથા સર્વ ઇસ્રાયલ પુત્રોને એ પ્રમાણે કહી સંભળાવ્યું. લેવીયનું પુસ્તક એનો 22મો અધ્યાય. લેવીયનું પુસ્તક અધ્યાય 22મો. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂનને તથા તેના પુત્રોને એમ કહે કે ઇસ્રાયલ પુત્રોની જે પવિત્ર વસ્તુઓને તેઓ મારે માટે અલગ કરે છે તેઓથી તેઓ દૂર રહે ને મારા પવિત્ર નામને વટાળે નહીં, હું યહોવા છું. તેઓને કહે કે તમારી વંશ પરંપરા તમારા વંશજોમાંનો જે પુરુષ અભળાયેલો છતાં જે પવિત્ર વસ્તુઓ ઇસ્રાયલ પુત્રો યહોવાને સારું અલગ કરે છે તેઓની પાસે જાય તે જન મારી સન્મુખથી અલગ કરાશે, હું યહોવા છું. હારૂનના સંતાનમાં જે પુરુષ કોળિયો કે સ્ત્રાવી હોય તે પાછો શુદ્ધ થતા સુધી પવિત્ર વસ્તુઓમાંથી ખાય નહીં, અને જે કોઈ મુર્દાથી અભળાયેલી કોઈ વસ્તુને કે જે પુરુષને ધાત જતી હોય તેને અડકે, અથવા જે કોઈ જેથી અભડાવાય એવા સરપટિયાને, અથવા જે માણસથી અભડાવાય પછી તેની અશુદ્ધતા ગમે તેવી હોય પણ તેઓને અડકે, એટલે જે જન એવા કશાને અડકે તે સાંજ સુધી અભડાયેલો ગણાય, અને પાણીથી સ્નાન કર્યા સિવાય પવિત્ર વસ્તુઓને તે ખાય નહીં, અને સૂર્ય અસ્ત પામે ત્યારે તે શુદ્ધ થાય, અને ત્યાર પછી પવિત્ર વસ્તુઓ તે ખાય, કેમ કે એ તેનો ખોરાક છે. મૂળદાલને કે પશુએ ફાળી ખાયેલાઓને તે ખાય નહીં, રખેને તે વટળાય. હું યહોવા છું, માટે તેઓ મારું ફરમાન માને, રખેને તેને લીધે તેઓને માથે દોષ બેસે, ને તેને વટાળીને તેઓ તેમાં મરે. તેઓને શુદ્ધ કરનાર યહોવા હું છું. તે પવિત્ર વસ્તુઓમાંથી કોઈ પારકો ખાય નહીં. યાજકનો પારકો મહેમાન કે મજૂર પવિત્ર વસ્તુઓમાંથી ખાય નહીં, પણ જો યાજક કોઈને પોતાના પૈસાથી વેચાતો લે તો તે તેમાંથી ખાય, અને તેના ઘરમાં જે જન્મેલા તેઓ પણ તેના ખોરાકમાંથી ખાય. અને જો યાજકની દીકરી કોઈ બહારના માણસની સાથે પરણી હોય તો તે પવિત્ર વસ્તુઓના ઉછાલ્યાર્પણમાંથી ખાય નહીં. પણ જો કોઈ યાજકની દીકરી વિધવા હોય કે છૂટાછેડા પામેલી હોય, ને તેને ફરજન ન હોય, ને પોતાના પિતાના ઘરમાં પાછી આવી હોય, તો જેમ જુવાનીમાં તે ખાતી હતી તેમ તે પોતાના પિતાના ઘરમાંથી ખાય, પણ કોઈ પારકો તેમાંથી ખાય નહીં. અને જો કોઈ માણસ ભૂલચૂકથી પવિત્ર વસ્તુમાંથી ખાય તો તેમાં તેનો એક પંચમાંશ ઉમેરીને તે પવિત્ર વસ્તુ યાજકને પાછી આપે, અને ઇસ્રાયેલ પુત્રોની પવિત્ર વસ્તુઓ કે જે તેઓ યહોવાને અર્પણ કરે છે તેમને તેઓ વટાળે નહીં, અને એમ તેઓ તેમની પવિત્ર વસ્તુઓ ખાઈને પોતાને માથે દુષ્ટતાનો ગુનો ન લાવે, કેમ કે હું તેઓને શુદ્ધ કરનાર યહોવા છું. અને યહોવાએ મૂસાને કહ્યું કે હારૂનને તથા તેના પુત્રોને તથા સર્વ ઇસ્રાયેલ પુત્રોને એમ કહે કે ઇસ્રાયેલના ઘરનો અથવા ઇસ્રાયેલ મધ્ય વસતા પરદેશીઓમાંનો જે કોઈ પોતાનું અર્પણ ચઢાવે પછી તે તેમની કોઈ માનતા લીધે હોય કે તેમના કોઈ ઐચ્છિકાર્પણને લીધે હોય, પણ તેઓ તેને યહોવાની આગળ દહન્યાર્પણ તરીકે ચઢાવે, તો ગોપશુઓમાંથી કે ઘેટામાંથી કે બકરામાંથી એબ રહિત નર ચઢાવો, એ માટે કે તમે માન્ય થાવ, પણ ખોડવાળું કશુંએ તમારે ચઢાવવું નહીં, કેમ કે તમારા ગ્લાભમાં તે માન્ય નહીં થાય. અને જો કોઈ માનતા ઉતારવા સારું અથવા ઐચ્છિકાર્પણ તરીકે યહોવા પ્રત્યે શાંત્યાર્પણનો યજ્ઞ ચઢાવે, એટલે બળદ કે ઘેટો ચઢાવે, તો તે એબરહિત હોય તો જ માન્ય થાય. તેમાં કોઈ પણ ખોળ ન હોય, આંધળું કે નંદાયેલું કે લૂલું કે ઢીમાવાળું કે ખરજવાવાળું કે ખુદલીવાળું, એવા તમારે યહોવાને ચઢાવવા નહીં. તેમજ યહોવાને સારું વેદી પર તેમનો હોમયજ્ઞ પણ કરવો નહીં. જે બળદને કે હલવાનને અધિકાંગ કે કમાંગ હોય એવાને ઐચ્છિકાર્પણ તરીકે ચડાવવાની તને છૂટ છે, પણ માનતાને સારું તે માન્ય નહીં કરાય. જેનો કછોટો ઘાયલ કરાયેલો હોય કે છૂંદેલો કે કૂટેલો કે ખસી ગયેલો હોય તે યહોવાને ન ચડાવો, અને તમારા દેશમાં એવાઓને ચડાવશો નહીં. તેમજ પરદેશી પાસેથી પણ એવું કંઈ લઈને તમારા દેવને તેનું ખાદ્યાર્પણ ચડાવશો નહીં, કેમ કે તેમની અંદર બગાડ સમાયેલો છે, તેઓમાં ખોળ છે, તેઓ તમારા લાભમાં માન્ય નહીં થાય. અને યહોવાએ મૂસાને કહ્યું કે જ્યારે બળદ કે ઘેટું કે બકરું જન્મે ત્યારે તે 7 દિવસ સુધી પોતાની માને દૂધ પીવે, અને 8મા દિવસથી ને ત્યાર પછીથી તે યહોવાને સારું હોમયજ્ઞના અર્પણ તરીકે માન્ય થશે. અને ગાય હોય કે ઘેટી હોય પણ તેને તથા તેના બચ્ચાને બંનેને 1 જ દિવસે ન કાપો, અને જ્યારે તમે ઉપકારથર્પણનો યજ્ઞ યહોવાને ચઢાવો ત્યારે તે એવી રીતે ચઢાવો કે તમે માન્ય થાઓ, ને તેને તે જ દિવસે તેને ખાઓ. તેમાંથી કંઈ પણ સવાર સુધી તમારે રહેવા દેવું નહીં. હું યહોવા છું, એ માટે તમે મારી આજ્ઞાઓ પાળો ને તેઓનો અમલ કરો. હું યહોવા છું, અને તમે મારું પવિત્ર નામ ન વટાળો, પણ ઇસ્રાયેલ પુત્રો મધ્યે હું પવિત્ર મનાવ. તમને પવિત્ર કરનાર હું યહોવા છું, કે જે તમારો દેવ થવા સારું તમને મિસરમાંથી કાઢી લાવ્યો. હું યહોવા છું. લેવીયનું પુસ્તક એનો 23મો અધ્યાય. લેવીયનું પુસ્તક અધ્યાય 23મો. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસ્રાયેલ પુત્રોને એમ કહે યહોવાના જે મુકરર પર્વોએ પવિત્ર મેળાવડા કરવાની દાંડી તમારે પીટાવી તે મારા મુકરર પર્વો આ છે. છ દિવસ કામ કરવું પણ સાતમે દિવસે પવિત્ર વિશ્રામનો સાબાથ તથા પવિત્ર મેળાવડો છે. તમારે કંઈ પણ કામ ન કરવું. તમારા સર્વ રહેઠાણોમાં તે યહોવાનો સાબાથ છે. યહોવાના મુકરર પર્વો એટલે પવિત્ર મેળાવડા કે જે વિશે ઠરાવેલે સમયે તમારે ઢંઢેરો પીટાવો તે આ છે. પહેલા માસમાં એટલે તે માસને ચૌદમે દિવસે સાંજે યહોવાનું પાસખા પર્વ છે અને એ જ માસને પંદરમે દિવસે યહોવાનું બે ખમીર રોટલીનું પર્વ છે. તમારે સાત દિવસ બે ખમીર રોટલી ખાવી. પહેલે દિવસે તમારે પવિત્ર મેળાવો કરવો, તેમાં કોઈ સંસારી કામ ન કરવું, પણ સાત દિવસ તમારે યહોવાને હોમયજ્ઞ ચડાવવો. સાતમે દિવસે પવિત્ર મેળાવડો છે, તેમાં કંઈ કામકાજ ન કરવું. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસરાયેલ પુત્રોને એમ કહે કે જે દેશ હું તમને આપવાનો છું તેમાં આવ્યા પછી તમે તેની ફસલ કાપો ત્યારે તમારી ફસલના પ્રથમ ફળની પૂડી તમારે યાજકની પાસે લાવવી અને તે પૂડીની યહોવા આગળ આરતી ઉતારે એ માટે કે એ તમારે માટે માન્ય થાય. સાબાતને બીજે દિવસે યાજક તેની આરતી ઉતારે અને તમે તે પૂડીની આરતી ઉતારો તે દિવસે પહેલા વર્ષના એબ રહિત એક નર હલવાનું તમારી યહોવાને દહન્યાર પણ ચડાવવું અને તેને માટે તેલમાં મોહેલા બે દશાંશ એફા મેદાના ખાદ્યાર્પણનો સુવાસિત હોમયજ્ઞ યહોવાને ચડાવો અને તેની સાથે પાહીન દ્રાક્ષરસનું પેયાર્પણ કરવું અને તમે તમારા દેવની હજુરમાં એ અર્પણ રજૂ કરો. તે દિવસે તમે નવા ધાન્યની રોટલી તથા પોઆ તથા લીલા કણસલા તમારે ખાવા નહીં. તમારી વંશ પરંપરા તમારા સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ થાય અને તે સાબાદ પછીના બીજા દિવસથી એટલે જે દિવસે તમે આરત્યાર્પણની પૂડી લાવો ત્યારથી માણીને સાત દિવસ સાબાદ પૂરા થાય ત્યાં સુધી તમારે ગણવું એટલે સાતમા સાબાદના બીજા દિવસ સુધીના પચાસ દિવસ તમારે ગણવા અને પચાસમે દિવસે તમારે યહોવાને નવું ખાદ્યાર્પણ ચડાવવું. તમારા મકાનોમાંથી બે દશાંશ એફાની આરતીની બે રોટલી તમારે લાવી તેઓ યહોવાને સારું પ્રથમ ફળના અર્પણને માટે મેદાની તથા ખમીર સહિત પકાવેલી હોય અને તે રોટલી સાથે પહેલા વર્ષના એબ રહિત સાત હલવાન તથા એક વાછરડો તથા બે ઘેટા તમારે રજૂ કરવા. તેઓ તેમના ખાદ્યાર્પણ તથા પેયાર્પણો સુદ્ધા યહોવાને સારું દહન્યાર્પણ એટલે યહોવાને સારું સુવાસિત હોમયજ્ઞ થાય અને તમારે પાપાર્થાપણને સારું એક બકરો તથા શાંત્યાર્પણના યજ્ઞને સારું બે નર હલવાન ચડાવવા અને યાજક પ્રથમ ફળની રોટલી સાથે તેમની તથા પેલા બે હલવાનની યહોવાની સન્મુખ આરતી ઉતારીને આરત્યાર્પણ કરે. તેઓ યાજકને સારું યહોવાને અર્પિત થાય અને એ જ દિવસે તમારે ઢંઢેરો પીટાવવો. તમારે પવિત્ર મેળાવડો કરવો. તમારે કોઈ સંસારી કામ ન કરવું. તમારી વંશ પરંપરા તમારા સર્વ રહેઠાણોમાં એ સદાનો વિધિ છે. અને જ્યારે તમે તમારી જમીનની ફસલ કાપો ત્યારે તમારા ખેતરના ખૂણા પૂરેપૂરા કાપી ન લે, તેમજ તારી કાપણીનો મોળ વીણી ન લે. ગરીબને સારું તથા વટે માર્ગેને સારું તે રહેવા દે. હું યહોવા તમારો દેવ છું. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસરાયેલ પુત્રોને એમ કહે કે સાતમા માસમાં તે માસને પહેલે દિવસે તમારે પવિત્ર વિશ્રામ રણસિંહ સાદની યાદગીરી તથા પવિત્ર મેળાવડો કરવો. તમારે કોઈ સંસારી કામ કરવું નહીં અને તમારે યહોવાને હોમયજ્ઞ ચડાવવો. અને યહોવાએ મૂસાને કહ્યું કે પરંતુ આ સાતમા માસનો દસમો દિવસ પ્રાયશ્ચિતનો દિવસ છે. એ દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો ને તમારે આત્મકષ્ટ કરવું અને તમારે યહોવાને હોમયજ્ઞ ચડાવવો અને તે દિવસે તમે કંઈ સંસારી કામ ન કરો, કેમ કે યહોવા તમારા દેવની સન્મુખ તમારે સારું પ્રાયશ્ચિત કરવાને તે પ્રાયશ્ચિતનો દિવસ છે. કેમ કે જે જન તે દિવસે આત્મકષ્ટ નહીં કરે તે પોતાના લોકો મધ્યથી અલગ કરાશે અને જે જન તે દિવસે કોઈ જાતનું કામ કરશે તેનો હું તેના લોકો મધ્યથી નાશ કરીશ. તમે કોઈ પ્રકારનું કામ કરશો નહીં. તમારા સર્વ રહેઠાણોમાં વંશ પરંપરા એ તમારે સારું સદાનો વિધિ થાય. તે તમારે માટે પવિત્ર વિશ્રામનો સાબાદ થાય ને તમારે આત્મકષ્ટ કરવું. એ માસને નવમે દિવસે સાંજથી તે બીજી સાંજ સુધી તમારે તમારો સાબાત પાળો. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસરાયલ પુત્રોને એમ કહે કે એ સાતમા માસને પંદરમે દિવસે યહોવાને સારું સાત દિવસ સુધી માનવા પર્વ છે. પહેલે દિવસે પવિત્ર મેળાવડો થાય, તમે કોઈ સંસારી કામ કરશો નહીં. સાત દિવસ સુધી તમારે યહોવાને હોમયજ્ઞ ચડાવો. આઠમે દિવસે તમારે પવિત્ર મેળાવડો કરવો અને તમારે યહોવાને હોમયજ્ઞ ચડાવો. એ પર્વનો છેલ્લો દિવસ છે. તમારે કંઈ સંસારી કામ કરવું નહીં. એ યહોવાના મુકરર પર્વો છે. તેઓ વિશે તમારે એવો ઢંઢેરો પીટાવો કે તેઓ પવિત્ર મેળાવડા છે, કે જેમાં તેઓ યહોવાને સારું હોમયજ્ઞ એટલે દહન્યાર્પણ તથા ખાદ્યાર્પણ, યજ્ઞ તથા પેયાર્પણો પ્રત્યેકને માટે ઠરાવેલા દિવસે ચઢાવે. યહોવાના સાબાથો ઉપરાંત તથા તમારા દાન ઉપરાંત તથા તમારી સર્વ માનતાઓ ઉપરાંત તથા તમારા સર્વ ઐચ્છિકાર્પણો જે તમે યહોવાને અર્પો છો તે ઉપરાંત એ છે. તેમ છતાં સાતમા માસને પંદરમે દિવસે જમીનની ઉપજનો સંગ્રહ કરી રહ્યા પછી તમારે યહોવાને સારું સાત દિવસ સુધી પર્વ પાળવું. પહેલે દિવસે પવિત્ર વિશ્રામ થાય ને આઠમે દિવસે પવિત્ર વિશ્રામ થાય. અને પહેલે દિવસે સુંદર વૃક્ષોના ફળ, ખજૂરીની ડાળીઓ તથા ઘટાદાર વૃક્ષોના પાંદડા તથા નાળાના વેલાઓ લઈને તમારે યહોવા તમારા દેવની સન્મુખ સાત દિવસ સુધી ઉત્સવ કરવો અને તમારે યહોવાનું તે પર્વ વર્ષમાં સાત દિવસ સુધી પાળવું. તે વંશ પરંપરા તમારે સારું હંમેશનો વિધિ છે. સાતમા માસમાં તમારે તે પર્વ પાળવું. તમારે સાત દિવસ માંડવાઓમાં રહેવું. ઇસરાયેલના સર્વવતની માંડવાઓમાં રહે એ માટે તમારા વંશો જો જાણે કે જ્યારે હું ઇસરાયેલ પુત્રોને મિસર દેશમાંથી કાઢી લાવ્યો ત્યારે મેં તેઓને માંડવાઓમાં વસાવ્યા. હું યહોવા તમારો દેવ છું. અને મૂસાએ ઇસરાયેલ પુત્રોને યહોવાના મુકરર પર્વનું વર્ણન કરી બતાવ્યું. લેવીયનું પુસ્તક એનો 24મો અધ્યાય. લેવીયનું પુસ્તક અધ્યાય 24મો. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસરાયેલ પુત્રોને આજ્ઞા કર કે બત્તીને અખંડ બળતી રાખવા માટે તેઓ પ્રકાશને સારું કૂટી કાઢેલું શુદ્ધ જૈત તેલ લાવે. સાક્ષના પડદાની બહારની તરફ મુલાકાત મંડપમાં યહોવાની સન્મુખ સાંજથી સવાર સુધી હારૂન જાથું તેની વ્યવસ્થા રાખે. તે વંશ પરંપરા તમારે સારું સદાનો વિધિ થાય. યહોવાની સન્મુખ નિર્મળ દીપ વૃક્ષ પરના દીવાઓની વ્યવસ્થા તે જાથું રાખે. અને તું મેદો લઈને એની 12 પોળીઓ કર. દર પોળી 2.5 એફાની હોય. અને તું યહોવાની સન્મુખ શુદ્ધ મેજ પર તેઓની 2 હાર કર, એટલે હાર્દિક 6-6. અને દરેક હાર પર તું ચોખ્ખો લોબાન મૂક, એ માટે કે રોટલીને માટે તે યાદગીરી રૂપ થાય, એટલે યહોવાને સારું હોમયજ્ઞ થાય. હંમેશા દર વિશ્રામવારે યહોવાની સન્મુખ તે એની વ્યવસ્થા રાખે. ઇસરાયેલ પુત્રો તરફથી એ સદાનો કરાર છે. અને તે હારૂનની તથા તેના પુત્રોની થાય અને પવિત્ર જગાએ તેઓ તે ખાય, કેમ કે સદાના વિધિ પ્રમાણે તે તેને માટે યહોવાના હોમયજ્ઞોમાં પરમ પવિત્ર છે. અને એક ઇસરાયેલી સ્ત્રીનો દીકરો જેનો પિતા મિસ્રી હતો તે ઇસરાયેલ પુત્રો મધ્ય ફરવા નીકળ્યો અને તે ઇસરાયેલી સ્ત્રીના દીકરાને તથા એક ઇસરાયેલી પુરુષને છાવણીમાં એકબીજાની સાથે ટંટો થયો. અને ઇસરાયેલી સ્ત્રીના દીકરાએ યહોવાના નામનું દુર્ભાષણ કરીને શાપ દીધો અને લોકો તેને મૂસા પાસે લાવ્યા. અને તેની માનું નામ શલોમિથ હતું. તે દાનના કુળના દીવરીની દીકરી હતી. અને તેઓએ તેને ચોકીમાં રાખ્યો એ માટે કે તેને શું કરવું તે યહોવાના મુખથી તેમને જણાવવામાં આવે. અને યહોવાએ મૂસાને કહ્યું કે શાપ દેનાર ને છાવણી બહાર કાઢી નાખ. અને જેઓએ તેનું બોલવું સાંભળ્યું હોય તે સર્વ પોતાના હાથ તેના માથા પર મૂકે ને આખી જમાત તેને પથ્થરે મારે. અને ઇસરાયેલ પુત્રોને તે એમ કહે કે જે કોઈ પોતાના દેવને શાપ દે તેનું પાપ તેને માથે, અને જે જન યહોવાના નામનું દુર્ભાષણ કરે તે નિશ્ચય માર્યો જાય. આખી જમાત તેને નિશ્ચય પથ્થરે મારે. જ્યારે તે યહોવાના નામનું દુર્ભાષણ કરે ત્યારે તે માર્યો જાય. પછી તે પરદેશી હોય કે વતની હોય, અને જે જન કોઈ મનુષ્યને પ્રાણઘાતક માર મારે તે નિશ્ચય માર્યો જાય, અને જે જન પશુને એવું મારે કે તે મરી જાય તે તેનો બદલો ભરી આપે, જીવને બદલે જીવ. અને જો કોઈ માણસ પોતાના પડોશીને શરીરે ખોળ થાય એવું કંઈ કરે તો જેમ તેણે કર્યું હોય તેમ જ તેને કરવામાં આવે. ભાગવાને બદલે ભાંગવું, આંખ ને બદલે આંખ, દાંત ને બદલે દાંત, જેવી ખોળ તેણે કોઈ માણસના શરીરમાં કરી હોય તેવો જ બદલો તેને અપાય, અને પુરુષને જે કોઈ મારે તેનો બદલો ભરી આપે, અને જે કોઈ મનુષ્યઘાત કરે તે માર્યો જાય. જેમ વતનીને સારું તેમજ પરદેશીને સારું એક જ પ્રકારનો કાયદો તમારે રાખવો, કેમ કે હું યહોવા તમારો દેવ છું. અને મૂસાએ જેમ ઇસ્રાયલ પુત્રોને કહ્યું હતું તેમ તેઓએ સાપ દેનારને છાવણી બહાર કાઢી લાવીને તેને પથ્થરે માર્યો, અને જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી તેમ ઇસ્રાયલ પુત્રોએ કર્યું. લેવીયનું પુસ્તક એનો 25મો અધ્યાય. લેવીયનું પુસ્તક અધ્યાય 25મો. અને યહોવાએ સિનાય પર્વત પર મૂસાને કહ્યું કે ઇસ્રાયલ પુત્રોને એમ કહે કે જે દેશ હું તમને આપવાનો છું તેમાં તમે આવો ત્યારે તે દેશ યહોવાનો વિશ્રામ પાડે. 6 વર્ષ તારે તારા ખેતરમાં વાવવું, ને 6 વર્ષ તારે તારી દ્રાક્ષાવાડીમાં કાપકૂપ કરવી, ને તેની ઉપજનો સંગ્રહ કરવો. પણ 7મે વર્ષે દેશને માટે પવિત્ર વિશ્રામનો સાબાથ એટલે યહોવાનો શાબાથ થાય માટે તારા દેશમાં કાપણી કરવી નહીં, ને તારી દ્રાક્ષાવાડીમાં કાપકૂપ કરવી નહીં. તારી ફસલમાં જે પોતાની મેળે ઉગ્યું હોય તે તારે કાપવું નહીં, ને તારા કેળવ્યા વગરના દ્રાક્ષાવેલાની દ્રાક્ષો તારે વીણી લેવી નહીં. એ વર્ષ દેશને માટે પવિત્ર વિશ્રામનો થાય, અને દેશના વિશ્રામથી તે તારે માટે ખોરાક નિપજાવે. તેની સર્વ ઉપજ તારે તથા તારા દાસનો તથા તારી દાસીનો તથા તારા મજૂરનો તથા તારી સાથે પ્રવાસ કરતા તારા પરદેશીનો તથા તારા ઢોરઢાંકનો તથા તારા દેશના જાનવરોનો ખોરાક થશે. અને તારા પોતાને માટે વર્ષોના 7 સાબાથો એટલે 7 ગણા 7 વર્ષ ગણવા, અને વર્ષોના 7 સાબાથની મુદત એટલે 49 વર્ષ થશે. તે વખતે 7મા માસને 10મે દિવસે તારે મોટે સાથે સગડે રણસિંગડું વગાડવું. પ્રાયશ્ચિતને દિવસે તમારા આખા દેશમાં રણસિંગડું વગાડવું. અને 50મું વર્ષ તમારે પવિત્ર પાળવું, ને આખા દેશમાં તેના સર્વ રહેવાસીઓને માટે છૂટકાનો ઢંઢેરો પીટાવો. તે તમારે સારું રણસિંગડાનું એટલે જુબીલીનું વર્ષ થાય. અને તમે પ્રત્યેક માણસે પોતપોતાના વતનમાં પાછા આવું, ને તમે પ્રત્યેક માણસે પોતપોતાના કુટુંબમાં પાછા આવું. તે 50મું વર્ષ તમારે સારું રણસિંગડાનું થાય. તમારે વાવણી કરવી નહીં, વળી પોતાની જાતે ઉગ્યું હોય તે કાપવું નહીં, ને તારા કેળાવ્યા વગરના દ્રાક્ષ વેલા પરથી વીણવું નહીં, કેમ કે એ તો જુબીલી છે. તેને તમારે પવિત્ર ગણવી. તે વર્ષમાં ઉપજાવેલું તમે ખેતરમાંથી ખાશો. આ જુબીલીના વર્ષમાં તમે સર્વ માણસો પોતપોતાના વતનમાં પાછા જાઓ. અને જો તું તારા પડોશીને કંઈ વેચે અથવા તારા પડોશીની પાસેથી કંઈ ખરીદે તો તમારે એકબીજાનું નુકસાન કરવું નહીં. જુબીલી પછી વીતી ગયેલા વર્ષોની ગણતરી પ્રમાણે તારે તારા પડોશી પાસેથી ખરીદી કરવી, ને પાકના વર્ષોની ગણતરી પ્રમાણે તે તમને વેચાતું આપે. તે વર્ષોની સંખ્યાના પ્રમાણમાં તારે વસ્તુની કિંમત વધારવી, ને તે વર્ષોની સંખ્યા જેમ થોડી હોય તેમ તેના પ્રમાણમાં તારે તેની કિંમત ઘટાડવી, કેમ કે ફસલોની સંખ્યાને ધોરણે તે તને વેચાતું આપે છે. અને તમારે એકબીજાનું નુકસાન કરવું નહીં, પણ તારે તારા દેવનો ડર રાખવો, કેમ કે હું યહોવા તમારો દેવ છું. માટે તમે મારા વિધિઓ પાળો, ને મારા હુકમો પાળીને તેમનો અમલ કરો, અને તમે દેશમાં સહી સલામત રહેશો, અને ભૂમિ પોતાની ઉપજ આપશે, ને તમે ધરાતા સુધી ખાશો, ને તેમાં સહી સલામત રહેશો. અને જો તમે કહો કે જો 7મે વર્ષે અમે વાવીએ નહીં, ને અમારી ઉપજનો સંગ્રહ કરીએ નહીં, ત્યારે અમે તે વર્ષે શું ખાઈએ, તો 6ઠ્ઠે વર્ષે તમારો ઉપર મારો આશીર્વાદ આવે એવું હું ફરમાવીશ, ને તે વર્ષે 3 વર્ષ ચાલે એટલી પેદાશ થશે, અને તમે 8મે વર્ષે ખાશો, ને જૂની પેદાશના સંગ્રહમાંથી ખાશો. 9મા વર્ષની પેદાશ ઘેર નહીં આવે ત્યાં સુધી તમે જૂના સંગ્રહમાંથી ખાશો. અને જમીન સદાને માટે વેચાય નહીં, કેમ કે જમીન મારી જ છે, કેમ કે મારે ત્યાં તો તમે પરદેશી તથા પ્રવાસી છો, અને તમારા વતનના આખા દેશમાં જમીનને છોડાવવાની તમારે છૂટ આપવી. જો તારો ભાઈ કંગાળ અવસ્થામાં આવી પડ્યો હોય, ને તે પોતાના વતનમાંથી કેટલુંક વેચી ખાય, તો તેનો નજીકનો સોગો આવીને તેના ભાઈએ જે વેચી ખાધું હોય તે મૂલ્ય આપીને છોડાવી લે, અને જો તે માણસની પાસે કોઈ તે છોડાવનાર ન હોય ને તે પોતે દ્રવ્યવાન થયો હોય ને તે છોડાવવાને જોઈએ તેટલું નાણું તેને મળી શકતું હોય તો તેને વેચ્યાના વર્ષો ગણે ને જે વધે તે જે માણસને તેણે વેચ્યું હોય તેને પાછું આપે અને તે પોતાના વતનમાં પાછો આવે. પણ જો તે પાછું લેવા તે અશક હોય તો તેણે જે વેચ્યું હોય તે જેણે તે ખરીદ્યું હોય તેની પાસે જુબિલીના વર્ષ સુધી રહે અને જુબિલીમાં તે છૂટે ને તે પોતાના વતનમાં પાછો આવે. અને જો કોઈ માણસ કોટવાળા નગરોમાંનું રહેવાનું ઘર વેચે તો તે વેચ્યા પછી એક વર્ષની અંદર તેને છોડાવી શકે. એક વર્ષની અંદર તેને તે છોડાવવાનો હક છે. અને જો એક આખા વર્ષની મુદતમાં તેને તે છોડાવે નહીં તો તે કોટવાળા નગરમાંનું ઘર ખરીદનારની માલિકીમાં વંશ પરંપરા કાયમ રહે, તે જુબિલીમાં છૂટે નહીં. પણ કોટ વગરના ગામડાના ઘરો સીમના ખેતરોની પંક્તિમાં ગણાય, તેમને છોડાવી શકાય ને તેઓ જુબિલીમાં છૂટે. તો પણ લેવીઓના નગરોને તથા તેઓના વતનના નગરોના ઘરોને લેવીઓ કોઈ પણ વખતે છોડાવી શકે. અને જો લેવીઓમાંનો કોઈ છોડાવનાર હોય તો વેચાયેલું ઘર તથા વતનનું નગર જુબિલીના વર્ષે છૂટે, કેમ કે લેવીઓના નગરોના ઘર એ તો ઇસરાયલ પુત્રો મધ્ય તેમનું વતન છે. પણ તેમના નગરોના પાદરાના ખેતરો વેચાય નહીં, કેમ કે તેઓનું જાથનું વતન છે. અને જો તારો ભાઈ કંગાવસ્થામાં આવી પડ્યો હોય ને તારા પ્રત્યે તે પોતાની ફરજ અદા કરવાને અશક્ત હોય તો તારે તેને નિભાવી લેવો. તે પરદેશી તથા પ્રવાસી તરીકે તારી સાથે રહે. તું તેની પાસેથી કંઈ વ્યાજ કે નફો ન લે, પણ તારા દેવનો ડર રાખ. એ સારું કે તારો ભાઈ તારી પાસે પોતાની જિંદગી ગાળે. તું તારા પૈસા તેને વ્યાજે ન આપ, તેમજ નફો લેવા સારું તું તારું અન્ન તેને ન આપ. તમારો દેવ થવા સારું તથા તમને કનાન દેશ આપવા સારું તમને મિસર દેશમાંથી ખળી લાવનાર યહોવા તમારો દેવ હું છું. અને જો તારો સાથી ભાઈ કંગાળાવસ્થામાં આવી પડ્યાથી પોતે તારે ત્યાં વેચાયેલો હોય તો તું તેની પાસે ગુલામી ન કરાવ. ચાકર તરીકે ને પ્રવાસી તરીકે તે તારી સાથે રહે. જુબિલીના વર્ષ સુધી તે તારે ત્યાં ચાકરી કરે. પછી તેના છોકરા સુધા તારી પાસેથી છૂટીને તેના પોતાના કુટુંબમાં પાછો જાય ને પોતાના પિતૃના વતનમાં તે પાછો જાય, કેમ કે તેઓ મારા સેવકો છે કે જેઓને હું મિસર દેશમાંથી કાઢી લાવ્યો. તેઓ ગુલામી તરીકે વેચાય નહીં. તું સખ્તાઈથી તેના પર ધણીપણું ન કર, પણ તારા દેવનો ડર રાખ. અને જે ગુલામો તથા ગુલામડીઓ તું રાખે તે ગુલામો તથા ગુલામડીઓ તો તારી આસપાસની દેશ જાતિઓમાંથી તારે રાખવા. ભળી તમારા મધ્ય પ્રવાસ કરતા પરદેશીઓના સંતાન તથા તમારી સાથે વસતા તેઓના કુટુંબો જે તેઓથી તમારા દેશમાં થયા છે તેઓમાંથી પણ તમારે ખરીદવા અથવા તેઓ તમારી મિલકત થાય. અને તમે તેઓને તમારા પછી તમારા છોકરાને માટે વારસો તથા મિલકત થવા સારું લો. અને તેઓમાંથી તમારે હંમેશા ગુલામો રાખવા. પણ તમારા ભાઈ ઇસરાયેલ પુત્રો પર તમે પરસ્પર સખ્તાઈથી ધણીપણું ન કરો. અને જો તારી મધ્ય રહેનાર કોઈ પરદેશી કે પ્રવાસી દ્રવ્યવાન થયો હોય ને તેની પાસે તારો ભાઈ દરિદ્રી થયો હોય ને તારી પાસેના પરદેશીને કે પ્રવાસીને કે પરદેશીના કુટુંબના કુળને તે પોતે વેચાય તો તે વેચાયા પછી તેને ખંડી લેવાય. એનો કોઈ ભાઈ તેને ખંડી લે અથવા તેનો કાકો કે પિતરાય ભાઈ તેને ખંડી લે અથવા તેના કુટુંબમાંનો જે તેનો નજીકનો સગો હોય તેને ખંડી લે અથવા જો તે દ્રવ્યવાન થયો હોય તો તે પોતાને ખંડી લે. અને જેણે તેને ખરીદ્યો હોય એની પાસે જે વર્ષ તે વેચાયા હોય ત્યાંથી માંડીને તે જુબિલીના વર્ષ સુધી ગણે અને તે વર્ષોની સંખ્યા પ્રમાણે તેના વેચાણનું મૂલ્ય થાય. ચાકરના દિવસો પ્રમાણે તેની સાથે રહે. જો ઘણા વર્ષ બાકી રહ્યા હોય તો તેના પ્રમાણમાં જેટલા નાણાંથી પોતે ખરીદાયેલો હોય તેમાંથી તે પોતાની ખંડણીનું મૂલ્ય પાછું આપે. અને જો જુબિલીના વર્ષને થોડા જ વર્ષ બાકી રહ્યા હોય તો તે પણ તેની સાથે ગણે અને તેના વર્ષના પ્રમાણમાં તે પોતાની ખંડણીનું મૂલ્ય એને પાછું આપે. વર્ષ વર્ષની પરઠણ કરીને રાખેલા ચાકરની પેઠે તે એની સાથે રહે અને એ તેના ઉપર તારી દ્રષ્ટિમાં સખ્તાઈથી ધણીપણું કરે નહીં. અને જો તે આવી રીતે ખંડી લેવાય નહીં તો તે તથા તેની સાથે તેના છોકરા જુબિલીના વર્ષમાં છૂટી જાય, કેમ કે ઇસરાયેલ પુત્રો મારા દાસ છે. મારા જે દાસોને હું મિસર દેશમાંથી કાઢી લાવ્યો તે હું યહોવા તમારો દેવ છું. લેવ્યનું પુસ્તક એનો 26મો અધ્યાય. લેવ્યનું પુસ્તક અધ્યાય 26મો. તમે પોતાને સારું કોઈ મૂર્તિઓ ન બનાવો, ને પોતાને માટે કોઈ કોતરેલું પૂતળું કે સ્તંભ ઊભો ન કરો, ને પોતાને માટે તમારા દેશમાં આકૃતિઓ કોતરે કાઢેલો કોઈ પથ્થર તેની આગળ નમવા સારું તમે ઊભો કરશો નહીં, કેમ કે હું યહોવા તમારો દેવ છું. તમે મારા સાબાથો પાળો ને મારા પવિત્ર સ્થાનની મર્યાદા રાખો. હું યહોવા છું. જો તમે મારા વિધિઓમાં ચાલશો ને મારી આજ્ઞાઓ પાળીને તે જ પ્રમાણે વર્ષશો, તો હું તમને ઋતુએ વરસાદ આપીશ, ને ભૂમિ પોતાની ઉપજ આપશે, ને ખેતરમાંના વૃક્ષો પોતાના ફળ આપશે, અને તમારા પાર દ્રાક્ષોની તોડણી સુધી પહોંચશે, ને દ્રાક્ષોની તોડણી વાવણાના વખત સુધી પહોંચશે, અને ધરાતા સુધી તમે તમારી રોટલી ખાશો, ને તમારા દેશમાં સહી સલામત વસશો, અને હું દેશમાં શાંતિ સ્થાપીશ, ને તમે સૂઈ જશો, ને કોઈ તમને બિવડાવશે નહીં, અને હું દેશમાંથી દુષ્ટ સ્વાપદોને નષ્ટ કરીશ, ને તરવાર તમારા દેશમાં ચાલશે નહીં, અને તમે તમારા શત્રુઓને નસાડશો, ને તેઓ તમારી આગળ તરવારથી પડશે, અને તમારામાંના પાંચ તે સોને નસાડશે, ને તમારામાંના સો તે 10,000ને નસાડશે, અને તમારા શત્રુઓ તમારી આગળ તરવારથી પડશે, અને હું તમારા પર કૃપા દ્રષ્ટિ રાખીશ, ને તમને સફળ કરીશ, ને તમને વધારીશ, અને તમારી સાથે મારો કરાર સ્થાપિત કરીશ, અને તમે જૂનું તથા ઘણા વખતથી સંગ્રહ કરી રાખેલું અન્ન ખાશો, ને નવું અન્ન પાકવાના કારણથી તમે જૂનું બહાર કાઢી નાખશો, અને હું તમારી મધ્યે મારો મંડપ ઊભો કરાવીશ, અને મારો જીવ તમારીથી કંટાળી જશે નહીં, અને હું તમારી મધ્ય ચાલીશ, ને તમારો દેવ થઈશ, ને તમે મારા લોક થશો. હું યહોવા તમારો દેવ છું, કે જે તમને મિસ્ર દેશમાંથી કાઢી લાવ્યો એ માટે કે તમે તેઓના ગુલામ ન થાવ, અને મેં તમારી જુસરીના બંધન તોડીને તમને ટટાર ચાલતા કર્યા છે. પણ જો તમે મારું નહીં સાંભળો, ને આ સર્વ આજ્ઞાઓ નહીં પાળો, અને જો તમે મારા વિધિઓને તુચ્છ કરો, ને જો તમારા જીવ મારા નાકૃત્યોથી કંટાળી જાય, કે જેથી કરીને મારી સર્વ આજ્ઞાઓને નહીં પાડતા તમે મારો કરાર તોડો, તો હું પણ તમને આ પ્રમાણે કરીશ. હું તમારે સારો ભયજનક ઠરાવ કરીશ, એટલે ક્ષય તથા તાવ, કે જેથી તમારી આંખો ક્ષીણ થશે, ને તમારા હૃદય ઝુર્યા કરશે, અને તમે તમારા બી વૃદ્ધા વાવશો, કેમ કે તમારા શત્રુઓ તેની ઉપજ ખાઈ જશે, અને હું તમારી વિરુદ્ધ મારો મુખ રાખીશ, ને તમે તમારા શત્રુઓની આગળ માર્યા જશો. જેઓ તમારો દ્વેષ કરે છે તેઓ તમારા ઉપર રાજ કરશે, અને તમારી પછવાડે કોઈ લાગેલો નહીં હોવા છતાં તમે નાશશો, અને એ બધું થયા છતાં જો તમે મારું નહીં સાંભળો, તો હું તમને તમારા પાપને લીધે 7 ગણી વધારે શિક્ષા કરીશ, અને હું તમારા સામર્થ્યનો ગર્વ તોડીશ, અને હું તમારા આકાશને લોઢાના જેવું, ને તમારી જમીનને પિત્તળના જેવી કરીશ, અને તમારી શક્તિ વ્યર્થ વપરાશે, કેમ કે તમારી જમીન પોતાની ઉપજ આપશે નહીં, તેમજ દેશના વૃક્ષો પોતાના ફળ આપશે નહીં. અને જો તમે મારી વિરુદ્ધ ચાલશો ને મારું સાંભળવાને નહીં ચાહો, તો હું તમારા પાપ પ્રમાણે 7 ગણા પીડા પાક તમારા પર લાવીશ, અને હું તમારી મધ્ય જંગલી સ્વાપદોને મોકલીશ, કે જે તમારી પાસેથી તમારા છોકરાને છીનવી લેશે, ને તમારા ઢોરઢાકને મારી નાખશે, ને તમને ઓછા કરી નાખશે, અને તમારા રાજમાર્ગો ઉજ્જળ થશે. અને જો એવી શિક્ષાથી તમે સુધરીને મારી તરફ નહીં વળો, પણ મારી વિરુદ્ધ ચાલશો, તો હું પણ તમારી વિરુદ્ધ ચાલીશ, અને હું તમારા પાપોને લીધે તમને 7 ગણી શિક્ષા કરીશ, અને હું તમારા ઉપર તરવાર લાવીશ, કે જે તોડેલા કરારનો બદલો લેશે, અને તમે પોતાના નગરોમાં એકઠા થશો ત્યારે હું તમારા પર મરકી મોકલીશ, અને તમે શત્રુના હાથમાં સોંપાશો. જ્યારે હું તમારી ઉપજીવિકાનું ખંડન કરીશ, ત્યારે 10 સ્ત્રીઓ એક કલાળામાં તમારી રોટલી શેકશે, ને તેઓ તમારી રોટલી તોડીને તમને પાછી આપશે, અને તમે ખાશો પણ ધરાશો નહીં. અને જો આટલું બધું થયા છતાં તમે મારું નહીં સાંભળો, પણ મારી વિરુદ્ધ ચાલશો, તો હું કોપાયમાન થઈને તમારી વિરુદ્ધ ચાલીશ, અને હું તમારા પાપને લીધે તમને 7 ગણી શિક્ષા કરીશ, અને તમે તમારા દીકરાઓનું માંસ ખાશો, ને તમારી દીકરીઓનું માંસ ખાશો અને હું તમારા પર્વત પરના દેવસ્થાનો પાડી નાખીશ અને તમારી સૂર્ય મૂર્તિઓને કાપી નાખીશ ને તમારી પૂતળીઓના મૂળદા પર તમારા મૂળદા નાખીશ અને મારો જીવ તમારાથી કંટાળી જશે અને હું તમારા નગરને વેરાન કરીશ ને તમારા પવિત્ર સ્થાનોને ઉજ્જળ કરીશ ને તમારી સુગંધી વસ્તુઓની સુગંધ હું સૂંઘીશ નહીં અને હું દેશને ઉજ્જળ કરીશ અને તમારા જે શત્રુઓ તેમાં રહે છે તેઓ એ જોઈને વિસ્મિત થશે અને હું તમને વિદેશોમાં વિખેરી નાખીશ ને તમારી પછવાળે તરવાર તાણીશ અને તમારો દેશ ઉજ્જળ થઈ જશે ને તમારા નગરો વેરાન થઈ જશે અને જ્યાં સુધી તમારો દેશ ઉજ્જળ રહેશે ને તમે પોતાના શત્રુઓના દેશમાં રહેશો ત્યાં સુધી તમારો દેશ તેના સાબાથો ભોગવશે. હા, ત્યાં સુધી દેશ વિશ્રામ પામશે ને તેના સાબાથો ભોગવશે. જ્યાં સુધી તે ઉજ્જળ રહેશે ત્યાં સુધી તે વિશ્રામ પાડશે. એટલે તમે તેમાં રહેતા હતા ત્યારે જે વિશ્રામ તે પાડતો હતો તે વિશ્રામ તે પાડશે અને તમારામાંના જે બાકી રહ્યા હશે તેઓના હૃદયમાં હું તેઓના શત્રુના દેશો મધ્ય ભય લાવીશ અને પાંદડું હલવાના અવાજથી તેઓ નાશશે અને જેમ તરવાર આગળથી કોઈ નાશે તેમ તેઓ નાશશે અને કોઈ પછવાળ લાગેલો ન હોવા છતાં તેઓ પડી જશે અને કોઈ પાછળ લાગેલો ન હોવા છતાં જાણ તરવાર પાછળ પડી હોય તેમ તેઓ એકબીજા પર પડાપડી કરશે અને તમારા શત્રુઓની સામે તમારાથી ઉભા રહેવાશે નહીં અને વિદેશીઓ મધ્ય તમારો વિનાશ થશે ને તમારા શત્રુઓનો દેશ તમને ખાઈ જશે અને તમારામાંના જેટલા બાકી રહ્યા હશે તેટલા તમારા શત્રુઓના દેશ મધ્ય તેઓના અન્યાયમાં ઝૂરી ઝૂરીને મરશે અને વળી તેઓના પિતૃના અન્યાયમાં પણ તેઓ તેઓની સાથે ઝૂરી ઝૂરીને મળશે અને મારી વિરુદ્ધ જે ઉલ્લંઘન તેઓએ કર્યું તેમાં તેમનો અન્યાય તથા તેઓના પિતૃઓનો અન્યાય તેઓ કબૂલ કરશે ને એ પણ કબૂલ કરશે કે તેઓ મારાથી ઉલટા ચાલ્યા, તેથી હું પણ તેઓથી ઉલટો ચાલ્યો ને તેમના શત્રુઓના દેશમાં તેઓને લાવ્યો. તે વખતે જો તેઓનું બે સુન્નત હૃદય નમ્ર થશે અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા કબૂલ કરશે તો હું યાકૂબની આગળ કરેલા મારા કરારનું સ્મરણ કરીશ અને વળી ઇસહાકની આગળ કરેલા મારા કરારનું તથા ઇબ્રાહીમની આગળ કરેલા મારા કરારનું હું સ્મરણ કરીશ અને હું દેશનું સ્મરણ કરીશ અને તેઓને દેશ છોડવો પડશે અને જ્યાં સુધી તેઓ વિના દેશ ઉજ્જળ પડ્યો રહેશે ત્યાં સુધી તે પોતાના સાબાથો ભોગવશે અને તેઓ પોતાના ન્યાયની શિક્ષા માન્ય કરશે. તે આ કારણથી કે તેઓએ મારા હુકમો તુચ્છ કર્યા ને તેઓના જીવ મારા વિધિઓથી કંટાળી ગયા અને એટલું બધું થયા છતાં પણ જ્યારે તેઓ પોતાના શત્રુઓના દેશમાં હશે ત્યારે હું તેઓને તજીશ નહીં ને તેઓનો પૂરેપૂરો નાશ કરવાને ને તેઓની આગળ કરેલો મારો કરાર તોડવા સારું હું તેઓથી કંટાળી જઈશ નહીં, કેમ કે હું યહોવા તેઓનો દેવ છું. પણ તેઓના બાપ દાદાઓ કે જેઓને વિદેશીઓની નજર આગળ મિસ્ર દેશમાંથી હું કાઢી લાવ્યો એ માટે કે હું તેઓનો દેવ થાઉં તેઓની આગળ કરેલા મારા કરારનું સ્મરણ હું તેમની ખાતર કરીશ. હું યહોવા છું. જે વિધિઓ તથા હુકમો તથા નિયમો યહોવાએ પોતાની તથા ઇસરાયેલ પુત્રોની વચમાં સિનાય પર્વત પર મૂસાની હસ્તક આપ્યા તે એ છે. લેવીયનું પુસ્તક એનો 27મો અધ્યાય. લેવીયનું પુસ્તક અધ્યાય 27. અને યહોવાએ મૂસાને કહ્યું કે ઇસરાયેલ પુત્રોને એમ કહે કે કોઈ માણસ ખાસ માનતા લે તો તારા ઠરાવેલા મૂલ્ય પ્રમાણે તે લોકો યહોવાને સારું માન્ય થશે અને તારું ઠરાવેલું મૂલ્ય નીચે પ્રમાણે થાય. 20 થી 60 વર્ષ સુધીની ઉંમરના નરને માટે તારું ઠરાવેલું મૂલ્ય પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે 50 શેકેલ રૂપું થાય અને જો તે નારી હોય તો તેનું મૂલ્ય 30 શેકેલ થાય અને જો તે 5 થી 20 વર્ષ સુધીની ઉંમરનું હોય તો નરનું મૂલ્ય 20 શેકેલ ને નારીનું મૂલ્ય 10 શેકેલ તારે ઠરાવવું અને જો તે 5 થી 5 વર્ષ સુધીની ઉંમરનું હોય તો નરનું મૂલ્ય 5 શેકેલ રૂપું ને નારીનું મૂલ્ય 3 શેકેલ રૂપું તારે ઠરાવવું અને તે 60 વર્ષથી ઉંમરનું કે તેથી વધારે ઉંમરનું હોય ને પુરુષ હોય તો તેનું મૂલ્ય 15 શેકેલ ને નારીનું 10 શેકેલ તારે ઠરાવવું. પણ જો તારા ઠરાવેલા મૂલ્ય કરતા તે ગરીબ હાલતમાં હોય તો તેને યાજકની આગળ રજૂ કરવો અને યાજક તેનું મૂલ્ય ઠરાવે. માનતા લેનારની શક્તિ પ્રમાણે યાજક તેનું મૂલ્ય ઠરાવે અને જે પશુનું અર્પણ યહોવાને કરાવવામાં આવે છે તે વિશેની માનતા હોય તો તેમાંનું કોઈ માણસ યહોવાને જે કંઈ અર્પે તે બધું પવિત્ર ગણાય તેમાં તેણે ફેરફાર કરવો નહીં તથા સારાને બદલે નરસું કે નરસાને બદલે સારું બદલવું નહીં અને જો તે એક પશુને ઠેકાણે બીજું બદલે તો તે તથા તેના બદલામાં આપેલું તે બંને પવિત્ર ગણાય અને જો તે અશુદ્ધ પશુ હોય કે જેનું અર્પણ લોકો યહોવાની સેવામાં ચડાવતા નથી તો તે પશુને યાજકની આગળ તે રજૂ કરે અને યાજક તેનું મૂલ્ય ઠરાવે પછી તે સારું હોય કે નરસું હોય હે યાજક જેટલું તું તેનું મૂલ્ય ઠરાવે તેટલું તેનું મૂલ્ય થાય પણ જો નિશ્ચય તે ખંડી લેવાની તેની મરજી હોય તો તે તેમાં તારા ઠરાવેલા મૂલ્યનો પંચમાંશ ઉમેરે અને જ્યારે કોઈ માણસ પોતાનું ઘર યહોવાને સારું પવિત્ર થવાને માટે અર્પણ કરે ત્યારે યાજક તેનું મૂલ્ય ઠરાવે પછી તે ઘર સારું હોય કે નરસું હોય યાજક જેટલું તેનું મૂલ્ય ઠરાવે તેટલું કાયમ રહે અને જેણે તે અર્પણ કર્યું હોય તે જો તે ખંડી લેવા ચાહે તો તારા ઠરાવેલા મૂલ્યનો પંચમાંશ ઉમેરીને તે આપે એટલે તે તેનું થાય અને જો કોઈ માણસ પોતાના વતનના ખેતરનો ભાગ યહોવાને અર્પણ કરે તો તેની વાવણી પ્રમાણે તેનું મૂલ્ય તારે ઠરાવવું એટલે જેટલામાં એક હોમેર જવવાય તેટલાનું મૂલ્ય 50 શેકેલ રૂપું ગણાય જો તે પોતાનું ખેતર જુબીલીના વર્ષથી અર્પણ કરે તો તારા ઠરાવ્યા પ્રમાણે તેનું મૂલ્ય થાય પણ જો તે પોતાનું ખેતર જુબીલી પછી અર્પણ કરે તો તે પછીની જુબીલીને આવતા જેટલા વર્ષ બાકી હોય તેટલાના પ્રમાણમાં યાજક તેને વાસ્તે નાણું ગણે અને તારા ઠરાવેલા મૂલ્યમાં ઘટાડો કરવામાં આવે અને જેણે તે ખેતર અર્પણ કર્યું હોય તે જો તે ખંડી લેવા માંગે તો તારા ઠરાવેલા મૂલ્યનો પંચમાંશ ઉમેરીને તે આપે એટલે તે તેનું થાય અને જો તે ખેતર તે ખંડી ન લે અથવા જો તેણે તે ખેતર બીજાને વેચી દીધું હોય તો તે ફરીથી કદી ખંડી લેવામાં નહીં આવે પણ જ્યારે તે ખેતર જુબીલીમાં છૂટે ત્યારે સમર્પિત ખેતર તરીકે તે યહોવાને સારું પવિત્ર ગણાય તે યાજકના કબજામાં રહે અને પોતાના વતનમાંનું નહીં પણ પોતે ખરીદેલું એવું ખેતર જો કોઈ યહોવાને અર્પણ કરે તો જુબીલીના વર્ષ સુધીની તેની જે કિંમત તારા ઠરાવેલા મૂલ્ય પ્રમાણે થાય તે યાજક તેને સારું ગણે અને તારું ઠરાવેલું મૂલ્ય તે જ દિવસે એક પવિત્ર વસ્તુ તરીકે તે યહોવાને અર્પી દે જેની પાસેથી તે ખેતર ખરીદાયેલું હતું એટલે જેના વતનનું તે હતું તેને તે ખેતર જુબીલીના વર્ષમાં પાછું મળે અને જે મૂલ્ય તું ઠરાવે તે બધું પવિત્ર સ્થાનના શેકેલ પ્રમાણે ઠરાવવું 20 ગેરાનો 1 શેકેલ થાય છે પણ પશુઓનું પ્રથમ જનિત કે જે યહોવાને સારું પ્રથમ જનિત તરીકે ગણાયેલું છે તેનું અર્પણ કોઈ માણસ ન કરે તે તો યહોવાનું છે પછી તે બળદ હોય કે ઘેટું હોય અને જો તે અશુદ્ધ પશુનું હોય તો તે પંચમાંશ ઉમેરીને તે તારું ઠરાવેલું મૂલ્ય આપીને તેને ખંડી લે અથવા જો તે ખંડી લેવાય નહીં તો તારા ઠરાવેલા મૂલ્ય પ્રમાણે તેને વેચી લેવું પરંતુ કોઈ માણસ પોતાની પાસે જે હોય તેમાંથી કંઈ યહોવાને સમર્પણ કરે તો તે સમર્પિત વસ્તુ પછી તે માણસ હોય કે પશુ હોય કે પોતાના વતનનું ખેતર હોય પણ તેને વેચવી કે ખંડી લેવી નહીં પ્રત્યેક સમર્પિત વસ્તુ યહોવાને સારું પરમ પવિત્ર છે જે કોઈ સમર્પિત થયેલો જેનું સમર્પણ માણસોમાંથી થયેલું તે ખંડી લેવાય નહીં તેને જરૂર મારી નાખવો અને ભૂમિની સર્વ ઉપજ પછી તે ભૂમિનું બીજ હોય કે ઝાડનું ફળ હોય પણ તેનો દશાંશ યહોવાનો છે તે યહોવાને સારું પવિત્ર છે અને જો કોઈ માણસને પોતાના દશાંશમાંથી કંઈ ખંડી લેવું હોય તો તેમાં તેનો પંચમાંશ ઉમેરે અને ઢોર તથા ઘેટા બકરાનો દશાંશ એટલે જે કોઈ લાકડી નીચે આવી જાય છે તેનો દશાંશ યહોવાને સારું પવિત્ર ગણાય તે સારું છે કે નરસું તેની તપાસ તે કરે નહીં તથા તેને બદલે નહીં અને જો કોઈ રીતે તેને બદલે તો તે તથા તેની બદલીનું જનાવર બંને પવિત્ર ગણાય તે ખંડી લેવાય નહીં જે આજ્ઞા યહોવાએ ઇસ્રાયેલ પુત્રને સારું સિનાઈ પર્વત પર મૂસાને ફરમાવી તે એ છે.